भगवान की जय। सीताराम लक्ष्मण भक्त हनुमान जी महाराज की जय। ग्रंथराज श्रीमद भागवतम महापुराण की जय। अनंत कोटि वैष्णव संत भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्णा। धन्यवाद। भागवतना आ पावन पवित्र सत्संग मां पधारेला धर्म प्रेमी वैष्णव महानुभाव ने हृदय थी धन्यवाद अने आभार। कलयुग नी अंदर संतों ने शास्त्र कहे छे કે ભગવાનને પ્રાપ્ત કરવાનો અને જન્મ મૃત્યુમાંથી છૂટવાનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે કીર્તન અને કથા। આ એક યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ અને સંકીર્તન યજ્ઞ, અને એ સર્વોપરી યજ્ઞ। કૃષ્ણ ગીતામાં કહે છે, દ્રવ્ય યજ્ઞ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ હે પરંતપ, ઘી દૂધ આદિ દ્રવ્યથી જે યજ્ઞ કરવામાં આવે એની કરતા ગીતા અને ભાગવતના જે શ્લોકોનું મંથન થાય ને એ જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે। અને ખાસ કરીને વેદોમાં અનેક પ્રકારના યજ્ઞોનું વર્ણન તો છે, પણ વેદોનો સાર છે ઉપનિષદ અને ઉપનિષદોનો સાર છે ભગવદ ગીતા। અને એ ભગવદ ગીતામાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સુદર્શન ચક્રધારી દ્વારિકાધીશ શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. દસમા અધ્યાયમાં જયારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને વિભૂતિ યોગ તો કે છે કે જેટલા પ્રકારના યજ્ઞ છે એમાં સર્વોપરી યજ્ઞ છે મારા નામનું બેસીને જપ અને કીર્તન કરવું. અને આ યજ્ઞ કરવાથી બધા યજ્ઞોના ફળ મળી જાય છે. પણ જે બુદ્ધિમાન હોય, સુમેધસ, જેની બુદ્ધિ પવિત્ર હોય, એના વડવાઓના સંસ્કાર ઉજળા હોય, એવા સૌભાગ્યશાળી વૈષ્ણવો જ કેવલ આ યજ્ઞ કરી શકે. બાકી બીજાની આમાં મતી જ ન લાગે. એ કઈક નવું નવું કરે, ઉભો કરેલું સમાજ, મૂર્ખ સમાજ એને વાહ વાહ કરે, ઓહો ઓલાય તો આટલું આમ કર્યું, ઓલાય તો આટલું આમ કર્યું. પણ એનો સાર છે ભગવાન પ્રસન્ન થવા, જીવનમાં સુખ શાંતિ અને સદગતિ મળવી, એ કઈ ન. એટલા માટે વૈષ્ણવો ગીતા ભાગવતના સારને ગ્રહણ કરી અને જ્યારે સમય મળે ત્યારે બસ પ્રભુનો સંકીર્તન યજ્ઞ કરે છે. તમે બધા અહીંયા ભગવાનના સંકીર્તન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત થયા છો. આપણી બધાની આંખ્યું જે છે ને એ ચામડાની ચર્મ ચક્ષુ છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે પશ્યંતિ જ્ઞાન ચક્ષુ છે. તમે શાસ્ત્ર એટલે જ્ઞાન, અને શાસ્ત્રની આંખોએ, શાસ્ત્રની બુદ્ધિએ તમને યથાર્થ સત્યનું દર્શન થાય. ચામડાની આંખોએ તો કેટલું દર્શન થાય, બસ એક કિલોમીટર આગળ દૂર સુધી અથવા દિવાલ સુધી, એની ઓલું કરી શું ચાલે છે. ચર્મ ચક્ષુ તો ના જઈ ન શકે, અને ચર્મ ચક્ષુ તો અત્યારે નંબર આવી ગયા એટલું બે ફૂટ આગળ ન જઈએ, કે આટલી બધી વાત તો બહુ આગી રહી. એટલા માટે કૃષ્ણ ગીતાના 15મા અધ્યાયમાં કહે છે ને, ઉક્રાંતંસ્તમ સ્થિતમ વાપી ભુંજાન્વા ગુણાન્વિતમ વિમુઢા નાનુપશ્યંતિ. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ, જેની બુદ્ધિ ખાર ખાઈ ગઈ છે ને, કટાઈ ગઈ છે ને, એ લોકો આ વાત નહીં સમજો. પણ જેના જ્ઞાન ચક્ષુ, બુદ્ધિના ચક્ષુ ઘાડા છે સંતો અને ગુરુ વૈષ્ણવની કૃપાથી, અર્જુન એને આ યોગ સમજાશે, પુરુષોત્તમ યોગ, કે હું છું સર્વોપરી, આખું વિશ્વ મારાથી નીકળ્યું છે. અક્ષરાચ અપી ઉત્તમ, સર અક્ષર બધાથી ઉત્તમ હું છું, કૃષ્ણ ગીતામાં કહે. અને આવું મને સમજીને જો મામ ભજતી સર્વ ભાવેન ભારત, હે ભરત વંશી અર્જુન, મને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ માની જે મારું ભજન કરે છે એ મને અતિ પ્રિય છે, અને એવા પ્રિય ભક્તને હું જન્મ મૃત્યુમાંથી મુક્ત કરી દઈશ. ભગવાન આવું ખુલ્લું ગેરંટી એલાન કરે. એટલા માટે હરે કૃષ્ણ સંસ્થા ઇસ્કોન આખા વિશ્વમાં ગીતા ભાગવતનો સનાતન યથાર્થ સંદેશનો પ્રચાર કરી અને માનવ સમાજને એક સુંદર શિક્ષા પ્રેરણા પ્રદાન કરે છે. જે સંકીર્તન આંદોલન, આ ચૈતન્ય મહાપ્રભુનો હરે કૃષ્ણ આંદોલનને ફેમસ છે સંકીર્તન આંદોલન કહેવાય છે, કે હરે કૃષ્ણના ભક્તો શું કરશે, કાંઈ નહીં, સીધું કીર્તન. કોઈ એને ઘરે બોલાવે બોલાવે તો નહીં, તરત આ ઘરે કૃષ્ણ ગાયું, આ ગીતા ખોલી, આ ભાગવત ખોલી, નો બીજી ચર્ચા, નો બીજી ફાલતુ વાત, નો ટાઈમ વેસ્ટ, યથાર્થ સત્યને તરત ગ્રહણ કરશે. આજે તો તથાકથિત ગીતાના સત્સંગો પણ ઘણા ઘણા થાય છે, પણ આ વાત સુધી કઈ પહોંચ્યા જ નથી. સતત કીર્તયન તો મામ એ શ્લોક ખબર નહીં, એ લોકો ખાઈ ગયા છે, હું ગીતામાં ઉડાડી દીધો. ભગવાન કહે છે દૈવી પ્રકૃતિમાં સ્થિતમ, જે દૈવી પ્રકૃતિમાં સ્થિત છે એ ભજન અનન્ય મનસો, અનન્ય ભાવથી મારું ભજન કરશે. અને અર્જુને પૂછ્યું તમારું ભજન એટલે શું, ભજન કોને કહેવાય, તો કૃષ્ણ 9ના અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે સતત કીર્તયન તો મામ, મારા નામનું સતત, સતત શબ્દનો અર્થ સમજાય ને, વરામાં એક વાર કોઈ પ્રોગ્રામ રાખે સોસાયટી વાળા ત્યારે નહીં, સતત મીન્સ રોજ, ડેઈલી, રોજ. અને માં કીર્તન, મારા નામનું કીર્તન કરો, બીજા બીજાનું નહીં, માં શબ્દ રાખે છે મારા નામનો અર્જુન. પણ આજે ગીતાનો પ્રચાર કરવા વાળા ગુરુ થઈને બેઠા છે, એ લોકો હાથમાં કૃષ્ણની માળા કે કીર્તન કરતા નથી, તો શું એ ગીતાનો પ્રચાર કરે. મામ નમસ્કુરુ ભગવાન કે બધા ધર્મો છોડીને મારી શરણમાં, મારાથી પરમ સત્ય બીજું કોઈ છે જ નહીં, ભગવાન સ્પષ્ટ ગીતા બોલ્યા છે. તો ગીતા લોકો પાસે હોવા છતાં ગીતાનું જે વાસ્તવિક સાર રૂપી જ્ઞાનથી જનતા અજાણ છે, ત્યારે શ્રીલ પ્રભુપાદજીએ ગીતાનો વાસ્તવિક મર્મ જે છે એ સમાજની સામે રાખ્યો છે. અને એનું એને વાંચીને હજારો ભક્તો થયા. વિદેશીઓ ગાયનું માંસ ખાતા હતા, એ લોકો વૈષ્ણવ બની ગયા. અને આપણી પાસે જે બધે પાસે ગીતા છે બધાના ઘરમાં, વૈષ્ણવતા વહી ગઈ હતી એ તે નેવે મૂકી અને કહે છે કે અમે ગીતા ગીતા. રિઝલ્ટ પવિત્રતા, સ્નેહની, પ્રેમની ભાવના, ભગવાનની ભક્તિ. ગીતાનું જ્ઞાન શ્રીલ પ્રભુપાદજી કહે છે કે જે કોઈ કૃષ્ણના ભક્ત નથી એને ગીતાનો સાર સમજાય છે તે પહેલા તો ભક્ત થવું પડશે. શ્રદ્ધા, સમર્પણ, કૃષ્ણને શરણાગત થવું પડશે. કારણ કે કૃષ્ણએ કીધું ને, ભક્તો ચમે સખા ચેતી. જે મારો ભક્ત છે, તું મારો મિત્ર છો, એટલે તને એતદ રહસ્યમ ઉત્તમમ, આ ઉત્તમ રહસ્ય તને હું કહું છું. ભક્તને સખા સમજીએ કે જે વૈષ્ણવ નથી, કૃષ્ણના ભક્ત નથી, એવા લોકો કદાચ ગીતા વાંચે ને ખોલે ને તો શ્રી પ્રભુપાદજી કહેતા કે મધથી ભરેલી બોટલ હોય એને બંધ કરી દીધી, બહારથી માખીઓ એની ઉપર બેસ્યો એને મધનો ટેસ્ટ મળે. આડો એક ઇંચનો કાચ છે અંદર મધુ, ગીતાના વાસ્તવિક અમૃત સુધી પહોંચી જ નથી શકતા. તો સૌથી પહેલા ભક્ત બનવું પડશે. ફર્સ્ટ બીકમ એ ડિવોટી. પ્રભુપાદજી કહેતા પહેલા વૈષ્ણવ બનો, અને વૈષ્ણવ બનીને જે કઈ બનો એ બધું સાર્થક છે. પહેલા ભક્ત બનો, કારણ કે આપણે કૃષ્ણના અંશ છીએ, એના ભક્ત. એ આપણું સ્વરૂપ ધર્મ છે. આનાથી વિરુદ્ધ કઈ કરતા હોય તો એ આપણું કઈક ઉટપટાન પાખંડ છે, અને એમાંથી સુખ શાંતિ સદગતિ ક્યારેય નહીં. તો ભક્ત બનો, અને ભક્ત હોય શું કરે? ભજન કરે ને. ભજન શું છે? કીર્તન. તમને કરાયું ભક્ત હોય તરત કીર્તન કરે. અને તમે જાણો છો જેટલા ઉચ્ચ કોટીના ભક્તો છે ને, નારદજી, વ્યાસજી, હનુમાનજી, આ બધા દેવતાઓને મહાન સંતો જે અજર અમર છે, રીતિ સિદ્ધિના દાતા છે, બધી શક્તિના સ્વામીઓ છે આ બધા, એ બધા શું કરે છે? કીર્તન. બધા કીર્તન કરે. તમે બધા અત્યારે અહીં બેઠા છો તો આ લાઈટ ફોકસ ચાલુ છે, એના અંજવાળે તમે અહીંયા 500 માણસ જોઈ શકો છો. પણ જ્યાં પવિત્ર કીર્તન થતું હોય ને, પવિત્ર કીર્તન કોને કહેવાય ખબર છે? એમાં પાછું શું, નામ ને પદ ની ભાવનાથી કીર્તન નો થાય, ધન ભેગું કરવા કીર્તન નો થાય, બીજાને દેખાડવા કે ઓહો અમને તો બહુ સારો રાગ રાગણી કરતાલ બાજા ફાવે છે બીજા વખત, ઈ હાટું નહીં. અથવા કીર્તન ભેગું કરીને પછી ટોપી જોડી ફેરવવામાં આવશે, ઈ હાટું નહીં. પોતાનું નામ કમાવા ગોહો અમારો પ્રોગ્રામ વધે કે બીજા લોકો પ્રોગ્રામ રાખે, નહીં નહીં. ઓર્ડર લેવામાં આવશે જેને પણ કરાવવો હોય, નહીં. સમર્પણ ભક્ત છે, ઓકે. નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે, ધનની કામના છોડીને અમારી તરફથી શું મદદ જોતી છે બોલ. કારણ કે કીર્તન વેચવામાં ન આવે, કથા જે છે એ વેચવામાં ન આવે, એ તો ભક્તિ અને ભાવની વસ્તુ છે ને ઠાકોરજી. તો આને પવિત્ર કીર્તન કહેવાય. ધનની કામના ન હોય, નામની કામના ન હોય, પોતાનો દેખાવ ન કરવો હોય કે મેં આટલા હારા ગાવીને વગાડવી, આવી બધી ભાવના ન હોય. કેવલ એક જ ભાવના કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા છે અને હું એનો સેવક દાસ છું, તો એનું ભજન કીર્તન કરવું એ મારો ધર્મ છે, આ સમજીને કરે બસ. ફળની ઈચ્છા નથી, એને પાછળથી હું થાય, લોકો સારું કહે છે, મોડું લોકોને જે કહેવું હોય કે કૃષ્ણને ગમે રામને ગમે એ કરીએ. આને પવિત્ર કીર્તન કહેવાય. અને આવા શુદ્ધ પવિત્ર કીર્તનમાં દેવતાઓ અદ્રશ્ય રૂપે બિરાજેલા હોય છે. ભગવાન સાક્ષાત કહે છે પદ્મ પુરાણમાં કે મારા ભક્તો જ્યાં કીર્તન કરે તત્ર તિષ્ઠામી નારદ, હું ન્યા રહું છું. તો નારદજી કીધું, પણ તમે તો વૈકુંઠમાં લક્ષ્મીજી આવી રહ્યો હતા કે ન્યા તો રહેવું પડે, મારો ભગત ગાય એટલે મને ત્યાં ઊંઘ આવતી. લક્ષ્મીજી ભલે ચરણ લીધા કરે, સેવા કર્યા કરે, મારો ભગત કીર્તન કરતા હોય એટલે હું ભાયણીને વાડીમાં પણ આવીને બેસી જાય, દેખાય નહીં. તો ભગવાન કે તમે જાઓ તો નારદજી હનુમાનજી કે ભાઈ આ ભગવાન જાય ને વાહે વાહે એના ભક્તો ને દેવતાઓ તો આવે જ છે ને. અદ્રશ્ય રૂપે આખો દેવ સમાજ ઋષિ સમાજ શુદ્ધ અને પવિત્ર કીર્તનમાં આવે છે. આ ભાગવતની સનાદ રાધ રામાયણની અને ભાગવતની આ સત્ય કથાઓ છે. એટલા માટે હે વૈષ્ણવો, પરમાત્માએ તમને આ અનમોલ ભેટ આપી છે ને માનવ શરીર, એને સાર્થક કરવું હોય તો નાની મોટી જે ચક્કરમાં પાખંડમાં પડ્યા વગર એક જ ધર્મ સનાતન રામ અને કૃષ્ણના નામનું કીર્તન કરો, બીજી બધી ઉપાધિ હેકેલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ. કલયુગ કેવલ નામ આધારા, કળયુગ ની અંદર કેવલ હરિ નામ કીર્તન. પેલા બધા ધ્યાન કરતા, દાન દેતા, તપ કરતા, યજ્ઞ કરતા, કળયુગ વાળાથી કઈ નહીં થાય. પણ જો કીર્તન કરશે તો કૃષ્ણા દેવ કીર્તનસ્ય મુક્ત સંગ પરમ વ્રજે, કીર્તન કરવાથી પરમ સિદ્ધિને પામી જશે. એટલા માટે ચેન્ટ હરે કૃષ્ણ. પ્રભુપાદજી ક્યારે પણ વિદેશમાં પ્રચાર કર્યો, ઓકે સીધું હરે કૃષ્ણ મહામંત્ર જપો, નો એની ટોલ, ફાલતો ચર્ચા નહીં. એટલા માટે પ્રથમ ભાયણીની વાડીમાં આમ આયોજન તો ઘણી વખત થયું છે, પણ આયોજન પાછળ એક અમારો સુંદર હેતુ છે કે તમે આ કીર્તન રસનો આસ્વાદન કરી માનવ જીવનને શિંગાર આભૂષણમાં લાવો, સંસ્કારથી યુક્ત બનાવો, બુદ્ધિને પવિત્ર બનાવો, મનને સ્થિર બનાવો. અને આમ કીર્તનને સત્સંગ કરવાથી દુસંગ, અવળી આદતો, વ્યસન, દુર્ઘટના, અકસ્માત, ચિંતા, વ્યાધિ, આ બધા દુર્ગુણોથી, ક્રોધ, લોભથી મુક્ત થઈ જાય. એના માટે આ સત્સંગનું આયોજન છે. લોકો પવિત્ર થાય, ભક્તિવાન થાય, એમનો યશ વધે, ઠાકોરજીના ચરણોમાં એની પ્રીતિ થાય, બસ બીજો કોઈ ભાવ નથી. એટલા માટે ગ્રહણ કરો આ વાતને. કીર્તન પછી પ્રભુપાદજી હંમેશા કહેતા કે 10-15-20-25 મિનિટ જેટલું કીર્તન થાય અને ત્યાર પછી બીજો ઉપાય છે પ્રાર્થના, હે ને, વંદના, ગુરુ ભગવાન વૈષ્ણવને સ્તુતિ પ્રાર્થના. અને કીર્તન અને પ્રાર્થના કર્યા પછી ભાગવત કે રામાયણ કે ગીતાની કોઈ એકાદ પ્રસંગની પ્રેમથી ચર્ચા અને પ્રસંગમાં આવતી શિક્ષા, ઉપદેશ, ભક્તોના ચરિત્ર, ભગવાનની ભક્તો પ્રત્યેની કરુણા, આનું આસ્વાદન કરી અને હૃદયમાં ભક્તિભાવ જગાડો. તો આવી રીતે આ હરે કૃષ્ણના સત્સંગો ભાવનગરના અનેક એરિયાઓમાં થાય છે અને લોકોના જીવન ધન્ય, પવિત્ર અને આનંદમય થઈ રહ્યા છે. સંસ્કાર અને જ્ઞાનથી એમની બુદ્ધિ વિકસિત થઈ રહી છે. આની પાછળ એકમાત્ર શ્રેય એસી ભક્તિવેદાન સ્વામી પ્રભુપાદજીનો છે, જેમણે પોતાની કુશાગ્ર બુદ્ધિથી આખા વિશ્વમાં આ લોકોને અવસર આપ્યો સનાતન ધર્મ. વિદેશીઓ જેને કૃષ્ણ અને રામ હું છે ખબર નહોતી, બધા ખ્રિશ્ચન, મોમેડિયન, કેટલા મુસલમાન, પણ હરે કૃષ્ણ સંસ્થા પ્રભુભાઈ કીધું કૃષ્ણ ભાવના મળે. આ ગીતા છે ને કોઈ સાંપ્રદાયિક ગ્રંથ નથી કે ખાલી હિન્દુઓ, હિન્દુઓ એને માને છે, બાકી એવું નથી કે હિન્દુઓનો જ છે. કૃષ્ણ એ ગીતાને એને કીધું કે અર્જુન આ ખાલી હિન્દુઓનો છે, ખાલી ગુજરાતીઓનો છે, નહીં, બધા જીવો માટે છે, સર્વ ભૂતાના ભગવાન કહે છે, હે, બધા જીવાત્માઓ માટે, બધા માટે છે આ, કોઈ સંપ્રદાયનો કે કોઈ દેશનો કે કોઈ ધર્મનો એકમાત્ર ગ્રંથ નથી. જે ભગવાનના અંશ આત્મા છે તો એના માટે છે. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી આને બૃહદ રૂપ આપ્યું, વિશાળ રૂપ આપ્યું. જાતિ પાતિ, ઊંચ નીચ, પૈસા વાળા ગરીબ, કાળા ધોળા, સ્ત્રી પુરુષ, બાળક ગઢા, કોઈ ભેદભાવ કર્યા વગર શરીર જોવાનું જ નથી. આત્મા, શરીરની અંદર ઇમ્પોર્ટન્ટ શું છે? આપણે આત્મા, અને આત્મા કોના છે? પરમાત્મા કૃષ્ણના. તો એની ભક્તિ ને એનું જ્ઞાન લેવું અને એની સેવા કરવી બધાનો એક જ ધર્મ છે. અને એટલા માટે જે પણ કૃષ્ણને ભગવાન માની શરણાગત છે એ બધાનું સ્વાગત, કોઈ ભેદભાવ. કેટલી બૃહદ વિચાર અને આનું પ્રેક્ટિકલ રૂપ છે. આજે તમે જાણો હરે કૃષ્ણ સંસ્થાના ભક્તો, ગુજરાતીઓ માટે તો અત્યારે લાગુ પડ્યું. ઘણા એમ કહે છે તો આ કઈક બીજું જ છે, બીજું તમે કઈક પકડ્યું છે, આ આપણા બાપાનું છે મૂળ, હે ને? મૂળ આ છે સનાતન. ગીતા બીજી છે, કૃષ્ણ બીજા છે, રામાયણ બીજી છે, રામ બીજા. આપણે કઈક બીજું પકડી લીધું, કોક આપણને પકડાઈ ગયું, આપણું છોડાવી, એ એક અલગ વાત છે. આપણી મૂર્ખતા કે આપણી બુદ્ધિહીનતા કે જે કહેવાય, બાકી સારા છે. કારણ કે ભગવાન મહાદેવ શંકર પણ મહામંત્ર જપે છે. હવે બીજા હું તમે એની સામે હું કઈ વાડી, હનુમાનજી આમે હું તમે કઈ વાડી. હવે એ લોકો હરે કૃષ્ણ મહામંત્ર જપતા હોય અને રામાયણ ગીતા ભાગવત વાંચતા હોય અને રામ અને કૃષ્ણની સેવામાં જીવન કાઢી નાખ્યું હોય તો આપણી સામે દીવા જેવું ચોખ્ખું સૂર્ય જેવું છે કે આપણે હું કરાય. કારણ કે આપણે તો કાળના મુખના કોળિયા છે. કાલ દફ દે ટિકિટ કેન્સલ, રિઝર્વેશન કન્ફર્મ. એટલા માટે નો ટાઈમ વેસ્ટ, સાર હરે કૃષ્ણ મહામંત્ર જપો. આવો 5 મિનિટ બધાને દંડવત પ્રણામની સાથે ધ્યાનાસ્થ, અંતર ધ્યાનાસ્થ દેવતાઓ વૈષ્ણવો બધાને પ્રણામની ભાવનાથી પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને એવી પવિત્ર સદબુદ્ધિ આપે કે ગીતા ભાગવતનું જ્ઞાન આપણા હૃદયમાં હૃદયસ્થ સ્થિર થાય અને જેથી આપણા આત્માનું કલ્યાણ, આપણી સદગતિ, એની માટે પ્રાર્થના પરમ આવશ્યકમ. મારું નિવેદન, મારી પાછળ બોલવાનો પ્રયાસ કરો બધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નારાયણં નમસ્કૃત્ય ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયામુદીરયે, શ્રી ગુરુવે ગૌરચંદ્રાય રાધિકાયે તદાલયે, કૃષ્ણાય કૃષ્ણ ભક્તાય તદભક્તાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય, દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય, ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર, શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે યમ બ્રહ્મા વરુણ રુદ્ર મરુતન સ્તુન્વંતિ દિવ્યેસ્તવે વેદે સંગ પદક્રમો ઉપનિષદે ગાયંતિ યમ સામગાં ધ્યાનાવસ્થિત ગતેન મનસા પશ્યંતિ યમ યોગિનો યસ્યાસ્તમ ન વિદુસુરા અસુરગણા દેવાય તસ્મૈ નમઃ કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન વટસ્ય પાત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદ મનસા સ્મરામિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જીવે પીવાસ્વા અમૃતમે તદેવ ગોવિંદ દામો ધર્મ ધવેતિ નીલાંબુજ શ્યામ મલકો મલાંગો સમારો પીતવામ ભાગમ પાણો મહાસા યત ચારુ ચાપમ નમામિ રામમ રઘુવમ શનાથમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતં नमामि भवं भवानी सहितं नमामि। हरे कृष्ण। तो भगवान नी भक्तो ये करेली भाव नी स्तुति वंदना मा एक अद्भुत शांति अने आनंद नो अनुभव थाय छे, है ने? श्लोक भले संस्कृत मा होय नो समझाय पण मन ने एक चीर शांति प्रदान करे, चित्त ने एक उल्लास आनंद प्रदान करे छे। अने साथे साथे मने तमने देखातो नथी पण बुद्धि मा पवित्रता पण प्रदान करे छे। एटला माटे मन घड़त रीते स्तुति न करवी जोई। आगला पूर्ववर्ती जे वैष्णव महान संतोए जे करी छे ने एने ज एज इट इज करवी जोई। आपणे घणा लोको इतरे એમ કે આપણે કઈક નવું ગોતવી, પણ ખબર નથી કે ઓલ્ડ ઇઝ આજે આપણા ભક્તોએ જે કર્યું છે એ આપણી માટે મૂકીને ગયા છે, બેસ્ટ, આપણે કેવલ એના પગલે પગલે ચાલવા, નવું કઈ આવિષ્કાર કરવાની, આપણી નવી જેટલી આવિષ્કાર વસ્તુ છે ને એ બધી માયા સિવાય કઈ નથી, ફેલ, રિઝલ્ટ નહીં આવે। જ્યારે આ સંતો જેને સ્તુતિ ગાય છે એમનો ભક્તો ભગવાન પ્રત્યે પૂર્ણ ભાવ અને પ્રેમ અને સમર્પણ હતું, એટલે એના શબ્દો એટલા પવિત્ર છે અને ભગવાનને ગમે છે, કારણ કે ભક્તોની સ્તુતિ સાંભળીને ભગવાને દર્શન દીધા છે, અને એ આપણે ગાઈએ તો એ આપણને પણ દર્શન, ભલે આપણો એની જેવો ભાવ નથી પણ એ ગાતા ગાતા એ ભાવ આવશે। એટલા માટે શ્રીલ પ્રભુપાદજી ઇસ્કોનમાં હરે કૃષ્ણ સંસ્થામાં કેવલ શુદ્ધ વૈષ્ણવોએ ગાયેલા ભજનોને જ તે ગાવાનું કહેતા, કોકે અત્યારે કઈક પૈસા કમાવા કેસેટ બનાવી નાખી હોય ટીવી વાળાએ ને ફલાણા ફલાણાને, એના ભજન ભલે એમાં છે પણ છતાં એ દમ નથી જે મહેતા નરસિંહમાં ભાવ હતો, હે ને, જે મીરામાં હતો, જે તુલસીદાસમાં હતો, જે રૂપ ગોસ્વામીમાં હતો, જે ભક્તિ વિનોદ ઠાકુરમાં, જે નરોત્તમદાસ, આ બધા સંતોમાં એટલી ભક્તિ ભાવ હતી કે એના શબ્દો પથ્થરને પણ વિંધીને બહાર નીકળી જાય। એટલા માટે કીર્તન કયું ગાવું, વંદના કઈ કરવી, એ પણ એક આજે સમાજને શીખવાની જરૂર છે, કારણ કે પવિત્રતા, પ્યોરિટી ઇઝ ધ ફોર્સ, પવિત્રતા જ બળ છે। ભાગવતની કથા સાંભળતા પહેલા એક વાતનું ભાન આપણને બધાને સ્પષ્ટ હોવું જોઈએ કે મારે કોની આગળ કથા સાંભળવી, કારણ કે વક્તા સ્વયં સત્સંગના કહેનાર વ્યક્તિ પોતે જ ધનના લોભી છે, ઈર્ષ્યા ક્રોધથી ભરેલા છે, નામ અને પદની કામના વાળા છે, શું એમના મુખેથી કોઈ દિવસ પવિત્ર ભાગવતની આશા રાખી શકાય? તો કે પણ ભલે ને ઈ એવા રહ્યા, કથા તો કથા છે ને ભાગવતની, ત્યારે આપણા વૈદિક સનાતનના ઋષિ મુનિઓ આપણને એક સુંદર વેદોનો શ્લોક કહે છે કે શ્રેણવન નૈવ હિ કર્તવ્યમ, ભલે રામ અને કૃષ્ણની ઈ જ પવિત્ર કથા છે છતાં પણ જે વૈષ્ણવ નથી એના મુખેથી શ્રેણવન ન એવ નો સાંભળવી જોઈએ। તો પ્રશ્ન કર્યો ઋષિઓએ કે હું કામ, આપણે વૈદ કહીએ ને હું કામ, લ્યો સાંભળ્યું, તમે તો તમારું જ કહો ને, અમારું તમારું આમાં કઈ છે, જે કઈ છે એ કોનું છે, ભગવાનનું છે, અને આપણે ભગવાનના થઈશું તો વારસામાં એ સુખ નહીં, આનંદ નહીં, સદગતિ બધું મળશે, એના થવાનું છે, અને આ ભક્તો એના થયા છે, અભક્તો એના નથી થયા, એટલે ભગવાનના હે તે માર ખાધો છે, હે ને, થયા જેટલા લોકો ભગવાનના થયા એને સુર કહેવાય, આ દેવતાઓ બધા ભગવાનનું શાસન માને છે, ઇન્દ્રદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવ, અગ્નિદેવ, બધા દેવતાઓ ભગવાનને ફોલો કરે છે, સ્તુતિ કરે છે, વંદના કરે છે, અને એમની આજ્ઞાથી શાસન કરે છે। આવું ગીતામાં કૃષ્ણએ કીધું, અર્જુનને દેખાડ્યું, અને બધા સંતો જેની દિવ્ય દ્રષ્ટિ છે, વ્યાસ, નારદ, એવા બધાએ જોયું, પણ આપણને ન દેખાય, એમ જો અમે નહીં જ જોયું તો તમે તો, આપણી તો વાત જ નથી કઈ, આપણો કોઈ સ્કોપ જ નથી ન્યાય ની સામે, દેવતાઓએ જોયું, અને રામાયણ, પુરાણ, ઇતિહાસ, વૈદિક સંતો આ બધા એના પ્રૂફ, પ્રમાણ છે, બધા દેવતાઓ કૃષ્ણ નું શાસન માને છે, સત્તા, અને એમની આજ્ઞાથી સંભાળે છે આખા વિશ્વની સત્તાને. અને ભગવાને આજે આખી એરેન્જમેન્ટ કરી છે ને, એ ઇલેક્શન થી નહીં, આપણે કોઈ સત્તા ને સિલેક્ટ કરવામાં આવે તો ઇલેક્શન થી. ભગવાને તો સિલેક્શન કર્યું કે આજ હાલ આ ઇન્દ્ર બનીએ, કે વોટ લેવાનો થાય કે આને ઇન્દ્ર બનાવવો છે અને બ્રહ્મા બનાવવા છે, નહીં. લખ્યું છે ભાગવતમાં કે જે વ્યક્તિ 100 અશ્વમેધ યજ્ઞ કરે ને એ ઇન્દ્ર બની શકે. બલિ મહારાજ એટલે જ કરવા જતા હતા ને યજ્ઞ, 100માં અશ્વ યજ્ઞ કરે તો બલિ વામ થઈ જાય ઇન્દ્ર. એટલા માટે ઇન્દ્રની રક્ષા કરવા ભગવાન ભિખારી વામન બનીને યજ્ઞ રોકાયો, ભાગવતમાં પ્રસંગ છે. 100 અશ્વમેધ યજ્ઞ કરે ઇન્દ્ર પદ સંભાળ. ઇન્દ્ર ઇન્દ્ર એક ઇન્દ્ર નો અર્થ સ્વામી, જે સ્વર્ગના રાજા હોય એને ઇન્દ્ર કહેવાય. એનું નામ છે પુરંદર, ઇન્દ્ર એનું એનું ભાઈભાઈ નામ રાખેલું પુરંદર છે. તો ઇન્દ્ર તો બદલાણા કરે, સત્તા બદલાણા કરે, પણ દેવતા આ બધા બદલાણા કરે, પણ ભગવાન સનાતન સત્તા સચિદાનંદ તત્વ છે. એટલા માટે દેવતાઓ એને ફોલો કરે છે, કેવલ મૂર્ખ મનુષ્યો જ માનવાનું નથી. મૂર્ખ મનુષ્યો જે નથી માનતા એટલા માટે એને શું કહેવામાં આવે છે, અસુર. દેવતા છે એને સુર કહેવામાં આવે, કારણ કે એનું બધું તાલમાં છે, ભગવાનનું સિસ્ટમને ફોલો કરે, અને આપણું બધું સુર અસુર આગળ નથી ગયા. સ્વયંને ભગવાન, બધા ભગવાન. હવે એમ કરો, કોને જોયું છે, કોને જોયું, ભાળતો નથી બાજુવાળા ટપકી ગયા ને વહી ગયા, આપણે જોયું કે ઉલ્લી જવાય, સ્મશાન ભેગા થઈ જાય, હોસ્પિટલો ભેરી છે રોગથી, કેટલાય રખડે છે હેન્ડીકેપ, આંખી વગેરે, બુદ્ધિ વગેરે, ધન વગેરે, રોટલા વગેરે, કોને જોયું, હામે જો દેખાય તો બધું હામે દેખાય. કેમ? બુદ્ધિમાં બુદ્ધિમાન માણસ, જ્ઞાનમાં જ્ઞાનવાન માણસ રખડે છે, અને જેને કોઈ ભાન નથી એ રાજા થઈને ફરે છે ગાડીઓને બંગલા. કેમ? એને આપણી હામે છે સમાજ, બધું કર્મોના ખેલ છે. ભગવાનની ભક્તિ ને ભાગ્ય જેને જગાડ્યું છે એ સુખ અને આનંદ ને પામે છે, સદગતિ ને પામે છે, અને બીજા નરક ને જાય છે. એટલા માટે એક સત્સંગ દ્વારા આપણને વિવેક દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, વાસ્તવિક સત્યનું દર્શન સત્સંગમાં થાય છે. તો દેવતાઓની પાછળ ચાલવા વાળા, ઋષિ મુનિઓની પાછળ ચાલવા વાળો સમાજ જે છે એ હંમેશા સત્ય સુધી પહોંચશે, બાકી નહીં. એટલા માટે શ્રીલ પ્રભુપાદજી વેદોનો શ્લોક સંભળાવીને કહે છે કે એવા લોકો પાસેથી ન એવો કર્તવ્યમ, જે વૈષ્ણવ નથી ભક્ત નથી એની પાસેથી ન સાંભળવું જોઈએ. ઋષિઓએ કીધું કેમ? તો કે દૂધ હોય, દૂધમાં બધી શક્તિ છે ને, પ્રોટીન વિટામિન જે કાંઈ હોય, દૂધના જે તત્વો છે. તો તેમ કે દૂધ છે તો શક્તિ છે તો એને પીવા હું વાંધો, પીવાય. પણ એ દૂધને કોઈ સાપ બોટી ગયો હોય પછી પીવાય? એ દૂધ દૂધ રહેતું નથી, શું થઈ જાય છે, વિષ થઈ જાય. એમ કોઈ કામના ને ક્રોધી ને પદનો ને ધનનો લોભી જ્યારે એ કથાને વેચે ને ત્યારે એ કથાને સર્પ જેમ બોટી જાય છે. અને ત્યારે એ કથાનો જે સાર લોકોમાં પવિત્રતા ને ભક્તિ ને સ્નેહ ને પ્રેમ એ ન થાય, કેવલ મનોરંજન થાય. હા હા હિ હિ વાહ વાહ, બસ જીવનમાં કોઈ ભક્તિ કે જ્ઞાન કે કઈ ફેરફાર ન થાય, એઝ ઇટ ઇઝ, એવા નેવા રહે. કેવા વાળા તે 2-5% બગડે, કારણ કે ઝેર ચડે એને. એટલા માટે વૈષ્ણવના મુખેથી ભાગવત, અને આવા વૈષ્ણવોના શુદ્ધ પરંપરાથી આવતા હોય એવા શુદ્ધ વૈષ્ણવો માટે ભાગવત કથા સાંભળવા માટે દેવતાઓ પણ તરસે છે. એ પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને ભારત ભૂમિમાં જન્મ થાય, અને તમારા કોઈ મહાન વૈષ્ણવ જે શુદ્ધ ભક્ત હોય એવા ભક્તના મુખેથી કથા સાંભળવાનો અમને અવસર ક્યારે મળશે? એ લોકો વેઇટિંગ મળશે ભાગવતની અંદર. તો આ ઉપરથી આપણને સહજ સમજાય કે ભગવાને આપણી ઉપર કેવી કૃપા કરી છે. એક તો ભારત, એમાંય ગુજરાત, એમાંય સૌરાષ્ટ્ર, સંતોની ભૂમિ, એમાંય તો આપણા વડવાઓની કઈ પુનાય ને પુણ્ય ઉજળા કર્મો તૂટી ગયા બિચારા રાજદી, પણ કોઈનું લીધું નહીં અને હવે કોઈનું મૂકે નહીં. આપણે બધા એમાં આવી જાય છે. જે લેવાનું છે ભગવાન નું નામ એ નથી જોતું. વિપરીત સમજવું જોઈએ ને, આપણું કુળ કયું છે, આપણા સંસ્કાર કયા છે, આપણો ધર્મ કયો છે, આપણા ગ્રંથો કયા છે, અને આપણા ભગવાન કોને આપણે સમજીએ. અને ઉજળા કુળની સંતાન થઈને જયારે આપણે વિપરીત પાપ કર્મોમાં, અવળા કર્મોમાં, કુસંગમાં, વ્યસન આદિ દુર્ગુણોથી જયારે લિપ્ત હોય ને, ત્યારે લજ્જા લાજે છે કોણ? આપણા ગયેલા પૂર્વજો અને દેવતાઓ. અને ઈ દશા ન થાય એટલા માટે પ્રભુપાદજીની સંસ્થાના ભક્તો બળ કરાવી કરાવીને સત્સંગ કરાવે છે. હામે આવીને આવીને કહે છે કીર્તન કરો, કોઈ બોલાવે ને એમને તો એમ સોસાયટી બીજા જાય કીર્તન કરો. અને સોસાયટી વાળા પણ હું વિચાર કરે ખબર ને, આવડા રૂપા લેવા આવે લે, તારી આગળ છે હું તારી લેવાનું. એ લોકો શું ને આમાં જ કરે, આમાં આમનામ જ રહી જાય. ઓળખી નથી એકતા કે જે લોકો પોતાના નિસ્વાર્થ આવે સવાર સવાર ભગવાન નું નામ સંભળાવવા આપણને આવે છે, કથા આપણને પવિત્ર કરવા માટે, એની બદલે આપણે એના પૂરા કાઢતા હોય, પાછો પીસી કરતા હોય. એમ જોયું અમુક કદા લુંગી હરખી કરતા હતા, આપણને એમ થાય કે પકડ પકડ, અમી તો વાંધો નથી. આ સમાજ છે એને એટલી ભાન નથી કે 4:30 જાગવું જોઈએ, તો ભૂલી જ ગયા છે આપણે બધા 9, 10, 8 અને જાગી નહીં કે ઘરવાળાને ત્રાસ, બારવાળાથી હુઈ રહે તો મારું, અમુક તો હુઈ રહી ધારા. કારણ કે સંસ્કાર વિહીન સમાજ જે છે ને, એ પોતાનું સદગતિ કલ્યાણ ન કરી શકે ને ભવિષ્ય બગાડે, બાળકોનું તે અને આગળ ગયેલા લજવે. એટલા માટે સત્સંગની જરૂર છે ને. કારણ કે માણસ ગમે એટલો તાકાતવાન હોય, ગમે એટલો રૂપા વાળો હોય અને ગમે એવો રૂપાળો હોય, ઉપલો માલ ઠીક હોવો જોઈએ નહીં, ન્યા ગડબડ છે. એના કારણે એનું રૂપ, એનું ધન, એનું બળ બધું વ્યર્થ છે. સિસ્ટમ આખી જે છે એમાં બુદ્ધિની વેલ્યુ છે ને, બુદ્ધિ ધવળી છે. કૃષ્ણ ગીતામાં બુદ્ધિ યોગ આ જ્ઞાન દેવા આવ્યા છે. બુદ્ધિની સિસ્ટમ હરખી કરો, બધું હરખું. હા, મેન માણસ તકલીફ હોય, ગોળા ગમે એટલો રૂપાળો હોય, પણ પછી કોઈ કે એમ એમ એક આંટો ઓછો તો કોઈ વ્યવહાર કરે. મોટા ઘરનો માણા છે, બહુ રૂપાળો છે, પણ થોડુંક કેવરાવે, એટલે હાલતા થાય કે નહીં. પ્રભુભાઈજી જોવે છે કે લોકો પાસે ધન છે, સમાજ આગળ બળ છે, સત્તા પદ પણ છે, પણ સંસ્કાર જે ભક્તિ પ્રેમ એની ઓછપ છે, અને એના કારણે સમાજનું ક્યારેય હિત નહીં થાય. સુખ સુવિધા વધશે પણ શાંતિનો અભાવ રહેશે. અને એટલા માટે તો બહારથી સુંદર જેન્ટલમેન કહેવાતા આપણો સમાજ, અંદરથી ઈર્ષા અને ક્રોધના કારણે ખોખલો થઈ ગયો છે. અને એમાં પ્રાણ પૂરે છે આ સત્સંગ. માનવતા વાસ્તવિક મનુષ્યને લજવે ને, મનુષ્ય તો છીએ પણ માનવતા છૂટી ગઈ છે. અને એની માટે પરમ ઉપાય છે શ્રીમદ ભાગવતની કથા સત્સંગ. સુખદેવ ગોસ્વામી ગંગાજીના પાવન તટ ઉપર મહારાજ પરીક્ષિતની પવિત્ર સભામાં એક બહુ સુંદર વાત કરે છે 6ઠા સ્કંદમાં ચાલુ કરતી વખતે, કે નહિ અગવાન રાજન પુયેત તપ વ્રત આદિ ભી. હે રાજન, રાજા પરીક્ષિત ને કહે છે, હે રાજન, રાજા પરીક્ષિત બહુ સુંદર લાગતા હતા. રાજન શબ્દનો અર્થ થાય જે બહુ રાજતા હોય, અર્થાત શોભાને યુક્ત હોય. એ સભા ઋષિ મુનિઓની હતી અને એમાં બેઠા હતા રાજા, પણ એ ઋષિ મુનિ વચ્ચે રાજા સુંદર લાગતા હતા. કારણ કે કથા સાંભળવાની એનામાં લાલસા હતી, જિજ્ઞાસા હતી, પોતાને ધન્ય માનતા હતા કે મને સંતોના સંઘમાં બેસવાનો અવસર મળ્યો. અને એના કારણે જે માણસ જેટલો પવિત્ર હોય એટલો જ તે તેજસ્વી અને રૂપાળો લાગે. બ્યુટી પાર્લરમાં જઈએ રૂપાળા ન થઈ જાય. સ્વભાવ આપણું સૌંદર્ય પ્રગટ કરે, આપણો સ્વભાવ જે છે અંદરનો એ જ આપણી સુંદરતા છે. ઘરેણા પહેરે કે શું કહેવાય, ઘસાવે, સુંદર અંદર બોલે જ્યાં ભોગા કાઢી નાખે, આમાં મળે ત્યાં તમારે આમ ઓલા બહુ નો દુશ્મનો એમ આખ્યું ફેરવે, શું કામ. સુંદરતા તો સંસ્કારથી સ્વભાવથી છે ને. ને તો શું વ્યર્થ છે. પણ મહારાજ પરીક્ષિત કથા કૃષ્ણ પ્રેમ એના હૃદયમાં હતો ને, સંતો પ્રત્યે શ્રદ્ધા અને શાસ્ત્રમાં વિશ્વાસ આજે સમાજ પાસે નથી. સંતો ને આપણે એમ સમજી કે કઈ કઈ ધંધો નહીં થઈ જાય એટલે બિચારા પૂછું લઈને ફરે. અને આ છે શું છે, અરે આજે વિજ્ઞાન કે એ માનો, ગીતા ભાગવત શું છે, અંગ્રેજોની સૌથી મોટી ચાલ હતી ભારતને ગુલામ બનાવવા. સૌથી પહેલા આપણા વેદ જ તોડી નાખ્યા અને એના એના ચોપડા નાખ્યા. ગીતા ભાગવત ને કહાની કરી નાખી, કથા હોય કે બધી, આ તો શું કહેવાય, કોમિક્સ કાર્ટૂન કથાઓ છે બસ. અને આપણા ભણેલા ગણેલા મૂર્ખ્યો કે હા હા ઇઝ રાઈટ. હવે એનું બીજું શીખવાડી ગયા તેમની વાંદરાના છોકરા હતા કે હા સેવી. એ લોકો ડાર્વિન નો સિદ્ધાંત નહીં શીખવાડી ગયા આવડા કે હા એ જોઈ. ભારતના ઋષિ મુનિઓનું સંતાન કે હું વાંદરા તો બરોબર છે, શું કરવાનું. જો કઈ રીતે આખી સત્તા આપણને ઉલ્લુ બનાવી ગઈ અને ત્યાર પછી મોગલ સમ્રાટ આપણું ધન લઈ ગયા, બોલે આપણા સંસ્કાર લઈ ગયા, આપણું ધન લઈ ગયા. આપણે કોરા તો હજી સમજાતો નહીં કે હજી બીજું છે હાચે. રાષ્ટ્ર લેવલ ની આ વાત છે, સાચી સમાજની સેવા, સમાજને સાચું માર્ગદર્શન, પ્રગતિના પંથે વાસ્તવમાં સાચા વૈષ્ણવ સંતો જ લઈ જઈ શકે. એટલા માટે વાતને યથાર્થ રૂપમાં સમજવાનો પ્રયાસ કરવો જોઈએ એક સાધકે. શું કહે છે સુખદેવ ગોસ્વામી, હે રાજન, તમે એટલા સુંદર લાગો છો. તમને એક વાત કહું કે જેટલા લોકો તપ કરે, યજ્ઞ કરે, દાન કરે, તીર્થોમાં સ્નાન કરે, છતાં પણ પવિત્ર ન થાય ને, એની કરતા હજાર ગણો પવિત્ર એક કલાક સત્સંગમાં બેસવાથી થાય છે. ન તથા હિ અગવાન રાજન, અગ શબ્દનો અર્થ થાય પાપ સંસ્કૃતમાં, અને પાપથી ભરેલો માણા ન પૂયે, નથી પૂયે મતલબ પવિત્ર થતો. વ્રત તપ, વ્રત કરવાથી કે તપ કરવાથી, પણ એ જ વ્યક્તિ કૃષ્ણ અર્પિત પ્રાણા, જેને કૃષ્ણને પોતાના પ્રાણનું જીવનનું સમર્પણ કર્યું છે, એવા વૈષ્ણવની સામે બેસી અને કૃષ્ણની કથા રસ અમૃતને સાંભળે ને, તો એના પૂર્વ જન્મના, ભવિષ્યના, ભૂતકાળના, વર્તમાનના બધા પાપ શાંત થઈ જાય. કારણ કે કૃષ્ણ કથામાં એ પાવર છે, કારણ કે કૃષ્ણ પાપના શત્રુ છે. એના નામ, એની કથા, એની સામે પાપ રહ્યો જ નહીં. તો એટલા માટે સાચું તીર્થ ઈ છે જ્યાં સંતો ભેગા મળીને કથાને કીર્તન કરે છે. આનથી મોટું કોઈ તીર્થ નથી. રાજસૂર્ય સભામાં, મહાભારતમાં નારદજી બેઠા હતા. સંસારના, વિશ્વના જેટલા દેવી દેવતા, ઋષિ મુનિ, રાજા બધા બેઠા હતા. મહાભારતમાં વ્યાસજીએ લખ્યું છે, એને તો બોલ્યા ગણેશજી, ગણપતિજીએ લખ્યું છે કે 20 લાખ સોનાની ખુરશી લાગી હતી રાજાઓ માટે. કેટલી? મહાભારતમાં જયારે ઇન્દ્રપ્રસ્થમાં યુધિષ્ઠિર મહારાજે રાજસૂર્ય યજ્ઞ કર્યો ને, તો રાજાઓ માટે 20 લાખ. અહીંથી લાઈન કરો ને અમદાવાદ આવે, 20 લાખ માણસ એક ખુરશી ઉભી રાખો, એને પણ ખુરશી એટલે કે આપણી કોઈ હકડાય છે. રાજા ને કે પાસે બેહો ન કરવાનું. એટલા એની સામે એટલા દેવતાઓ આકાશમાં સ્થિત, વાયુ વેગે વિમાનમાં, કોઈ એમ નહીં જાય ને, એ દેની વ્યવસ્થા એમને કરી લેતા. અને એ સભાની વચ્ચે સાક્ષાત ભગવાન શિવ પણ ત્યાં હતા. ચંદ્રમૌલી માથે ગણગા જટાધારી ભગવાન શિવ પણ એ સભામાં હતા. બ્રહ્માજી હતા, નારદજી હતા, બધા દેવતાઓ, બધા ઋષિઓ અને બધા રાજાઓ. કારણ કે મહારાજ યુધિષ્ઠિર કૃષ્ણના ભક્ત હતા. કૃષ્ણના ભક્તના ઘરે દેવતા, રાજા, સંતો બધા વગર બોલાવે આવે. બાકી ઠાકી જાવ તો હગો ભાઈ ન આવે, લગ્ન ટાણે તો રહેવા દે. કારણ કે ભક્ત હોય એટલો પ્રેમી ને સરળ હોય, એના કારણે એની ભક્તિ ને વશ થઈને ભગવાનને આવવું પડે. દ્વારકાધીશ બધું મૂકી અને એ રાજસૂર્ય સભામાં ઇન્દ્રપ્રસ્થની અંદર રાજસૂર્ય યજ્ઞમાં કૃષ્ણને શું સેવા આપી હતી ખબર તમને? દ્વારકાધીશની શું સેવા હતી? જેટલા ઋષિ મુનિઓ આવે ને, એ બધાના પગ ધોવાની સેવા દ્વારકાધીશની હતી. બોલો કોણ એને રાખીએ કે સેવામાં? ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર, જે 16108 પટરાણીઓ માટે એક એક મહેલ, સુદર્શન ચક્ર જેનું અસ્ત્ર છે, જે અમોઘ છે, અને દેવી દેવતા જેના ચરણોમાં માથા ટેકે છે, ભગવાન દ્વારકાધીશ યુધિષ્ઠિર ને ભક્તિ ને વશ થઈ અને એના સમારોહમાં એના ઉત્સવમાં દરવાજે ઉભા ઉભા બધાનું સ્વાગત કરતા, પધારો સંતો પધારો મારા ભગત ના ઘરે. અને બધા સંતો જમી લે ને તો પતરાવળી ઉઠાવવાની સેવાનું ડિપાર્ટમેન્ટ પણ દ્વારકાધીશ ના હાથમાં. કોણ? જેની પહેલી પૂજા થઈ હતી એ સભાની અંદર એલાન થયું કે વિશ્વમાં બધા પૂજની આજ બધા દેવતાઓ અહીંયા છે, બધા સંતો અહીંયા છે, બધા રાજાઓ અહીંયા છે. આ ત્રિભુવન નો ઈશ્વર જે છે એમાં સૌથી પહેલી પૂજા જે સૌથી મહાન હોય એની થવી જોઈએ. તો કોની થઈ? કૃષ્ણની થઈ. સૌથી પ્રથમ પૂજા જેની થઈ છે અને ઈ સંતોના વાસણો સંતોના એઠવાડ ઉપાડે છે. તો સંતોની કેટલી મહિમા પહેલાથી. અને એવા સંતો આપણી સામે આવે ત્યારે આપણે આપણા કઈક થોડા ઘણા ધન ને પદ ના કારણે એને ફાલતું સમજ. જેવો દશા જેવો માનવ સમાજ. ભગવાન શ્રી કૃષ્ણની આ પરમ પ્રિય સેવા અને દ્વારકાધીશ સભાના સંતારાઓની વચ્ચે જેમ ચંદ્રમા ચમકે એમ પ્રથમ પૂજાને પ્રાપ્ત કરેલા, છતાં પણ આ પ્રસંગ 20 લાખ સોનાની ખુરશીઓ અને એમાં બેઠેલા નારદજી, મુખ્ય વક્તા નારદજી, અને એના ચરણોમાં બેસી ગયા. કોણ? મહારાજ યુધિષ્ઠિર. જે બધા રાજા એને કર દેતા હતા એની અશ્વમેધ તમે જાણો છો ને, રાસુરી યજ્ઞમાં પણ બધા રાજા એની અંડરમાં હોવા જોઈએ. ન હોય તો એ રાસુરી યજ્ઞ નો કરી શકે. એક બે આડા હાલતા હતા શિશુ, શું નામ? જરાસંઘ. તો એને ભગવાન ભીમ દ્વારા હરિબોલ કરાવીને કહ્યું. બધા આખા સૃષ્ટિના જેટલા રાજાઓ છે એ બધા જેને પ્રણામ કરે અને એને કર દે અને એને ચક્રવર્તી સમ્રાટ બનાવે એ રાજા જ રાજસૂર્ય યજ્ઞ કરી શકે. આ કોઈ વાસ્તુ નત લેવાનું છે. 500 વાર મકાન બહુ મોટો જગન હતો. અને ઈ સભામાં નારદજી જયારે આસન ગ્રહણ કર્યું, કારણ કે યજ્ઞ ની શોભા ક્યારે છે? જયારે સંતોના મુખેથી કથા થાય. ઈ ન થાય, કીર્તન ન થાય તો ગમે એવો યજ્ઞ હોય અધૂરો. યજ્ઞ ની પૂર્ણતા જ કીર્તન અને કથા થી, કારણ કે આ સર્વોપરી યજ્ઞ છે. પેલા વાત કરી એમ સત્સંગના પ્રારંભ, ત્યારે ચરણોમાં બેસી નમ્ર ભાવે મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હું તો ઘર કાજમાં હલવાણેલો સંસારી માણા છું, હે દેવર્ષિ નારદ, મારી મુક્તિ થાય જન્મ મૃત્યુમાંથી. હવે એની બાકી નહોતી. દ્વારકાધીશ જેના સેવક બન્યા હોય શું એને મુક્તિ બાકી હતી? પણ જોવો દૈન્ય, આટલી ઊંચી પોસ્ટમાં છે ધર્મરાજ યુધિષ્ઠિર, જેના મહેમાનો બધા એટલા મોટા મોટા આવ્યા છે, અને રાજસૂર્ય યજ્ઞ કરે એટલે બધા રાજા જેની શરણમાં છે એ હું કહે છે કે હું સંસારી જીવ છું. અને સંત નારદજીના ચરણોમાં બેહી જાય. યઠા બેઠા એવું નહીં કે આસને બેઠા હતા મોટા, કારણ કે નાના મેન તો એ જ હતા યજમાન. નહીં, નારદજીના ચરણોમાં બેઠા અને પૂછ્યું કે મારું હિત કલ્યાણ થાય એવો દિવ્ય ભગવત ભાગવત નો ઉપદેશ તમે મને આપો. નારદજીને પ્રવચન કરવા માંડ્યા, બધા સાંભળે. જો આજ તમારી મારી માનવતા ને વૈષ્ણવતા છે કે કોઈ સાચા સંત ગીતા ને ભાગવત ઉપર બોલતા હોય ને તો બધું કામ છોડીને બેસીને સાંભળવું. આ પહેલો ધર્મ આ છે. આ તો તમારે અમારી ના જવાય, એમ તો ફલાણા વાળા મળે મરો, એની તો ઓલા ને માનવી એટલે અહીંયા ન જવાય. તું માનવી, તું માનવી નથી. કૃષ્ણની વાત જ્યાં સંત કરતા હોય ભગવાને ત્યાં આવી બુદ્ધિ સમજતી હોય, સમજવું જોઈએ કે આપણા પાપ ભરાઈ ગયા છે અને આપણને ગુરુ કો ગવડા મળ્યા છે, તો જ આવા વિચાર આવે. આ દુર્ભાગ્ય છે માણસનું. એટલા માટે અમારા ગુરુદેવ કહે છે કે જેને જીવનમાં સતગુરુ નથી મળ્યા ને એ દુર્ભાગ્યશાળી ગણાય, પણ જેને હવળા મળ્યા ને મહા દુર્ભાગ્યશાળી ગણાય. કારણ કે હવળા મળે તો એ માનશે, ઓલો દુર્ભાગ્યશાળી હારો નથી કર્યા, કારણ કે કાલ થાય, પણ અવળા કરીને બેઠા એને તો નો ચાન્સ. મહાદુ એનું કોઈ ઉદાહરણ નથી, કારણ કે એ કઈક બીજી જ પટ્ટી પકડીને બેઠા હશે. તો સૌથી પહેલા અહંકાર જડતા છોડવી પડશે. આજે નારદજી બોલે છે તો એના દેવતાઓ ઋષિઓ સંતો બધા બેહીને સાંભળે છે, કારણ કે નારદજીની સ્થિતિ ખબર છે. કારણ કે નારદજી કૃષ્ણ તત્વ બોલે અને જે કૃષ્ણની ભક્તિ કૃષ્ણ તત્વ બોલે એ જ ગુરુ છે, કારણ કે એ જ કૃષ્ણની ભક્તિ દ્વારા મુક્તિ આપી શકશે. બાકી કોઈ મુક્તિ દઈએ કેમ નથી? દેવી દેવતા પણ જન્મ મૃત્યુના ચક્રમાં છે, માયાથી પ્રભાવિત છે. તમે વાંચો ગીતા ભાગવત રામાયણ, કેવલ માનસિક કલ્પના નો બકો, શાસ્ત્ર થી પ્રૂફ હોવું જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ કોઈ કીધું હોય કૃષ્ણ સિવાય કે તમે મારા બતાવો, એ કઈ શાસ્ત્રમાં? ગીતામાં કૃષ્ણ 10 વાર બોલ્યા કે અર્જુન તું નહીં, આ બધા આત્મા મારા છે, બીજા કોઈ કીધું નથી. અને કૃષ્ણની ભક્તિ કર્યા સિવાય કોઈ મુક્ત થઈ ગયો હોય સંસારમાં બતાવો, જન્મ મૃત્યુમાં. ઘરની વાત નો હાલે, બતાવો રામાયણમાં કોઈ થયો રામ ભક્તિ કૃષ્ણ ભક્તિ કર્યા સિવાય મુક્ત? અથવા ભાગવતમાં પુરાણ લઈ લો બધા. હા, કઈક ધન મળી ગયું, છોકરા મળી ગયા, ગાડી મળી ગઈ, રાજા થઈ ગયો, નાના મોટા સારા આઠાના સુખ તો બધા દઈએ કે નાના મોટા ચમત્કાર. આત્માનું કલ્યાણ છે જન્મ મૃત્યુમાંથી મુક્ત થવું. અહીં મને કરોડો રૂપિયાનો બંગલો મળી જાય પણ હું ભયો જઈશ ત્યારે? પૂરું. ગમે એટલું ધન મળી જાય, ગમે એવી ડિગ્રી મળી જાય, ગમે એવું જ્ઞાન મળી જાય, મૃત્યુની સાથે બધું ઝીરો. અલ્ટિમેટ મારે જન્મ મૃત્યુમાંથી, હું આત્મા છું અને જલ બીજે જ્યાં જન્મતા એના કોરાય છે. અને કા બહુ આસક્તિ છે તો જે પોતાનો બંગલો એમાં જ જન્મ થાય, પણ ઊંધડો થાય બોલા બહુ વાહે પડશે. એ કઈ નહીં સમજાય મારો સસર લાજ કાઢવાની, લાજ કાઢી નાખે હારી ભાઈ. કારણ કે કર્મ જેવા છે ને, ગીતામાં કૃષ્ણ કહે છે અંત કાલે છે મામે, છેલ્લે આસક્તિ રહી ગઈ ધનમાં ની ગાડીમાં, તો ન્યા તો હડવું પડશે. પણ શરીરને ભક્તિ નહીં કરી હોય, કોઈ નહીં કરે તો માણાનો નહીં મળે, બીજું મળશે 84 લાખ ને. સત્ય એકદમ સામે છે, એટલા માટે થોડી કિસ્તમ ઉપયોગ કરવાની જરૂર છે. કેવલ માનવ જોઈ સભામાં બધા સહર સ્વીકાર કરે છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજે એક પ્રશ્ન પૂછ્યો, મને ભાગવત ધર્મ કેવો, બહુ લાંબો પ્રસંગ છે એ તો, પણ છેલ્લે એને એક પ્રશ્ન પૂછ્યો કે સૌથી પવિત્ર સ્થાન કયું? શું પૂછ્યું? સૌથી પુણ્ય અને પવિત્ર સ્થળ કયું? ઘણા ઉત્તર થઈ શકે, વૃંદાવન પવિત્ર છે, અયોધ્યા પવિત્ર છે, હે ને, તીર્થ પવિત્ર છે, થઈએ કે ઉત્તર. પણ નારદજી એને શું ઉત્તર આપ્યો જાણો છો? રાજસૂય સભામાં કે જ્યાં તમને ભગવાન વિષ્ણુના વૈષ્ણવ ભગત મળે ને, એ સ્થળ તમારી માટે પવિત્ર થઈ જાય. સવે પુણ્યતમો દેશો સત્પાત્ર યત્ર લભ્યતે, નારદજી કહે છે ભાગવત ની અંદર લખ્યું કે જ્યાં પવિત્ર શુદ્ધ ભગવાનનો હરિભગત તમને દર્શન થાય અને એના મુખેથી કઈક સાંભળવા મળે, એ સ્થાન, એ જગ્યા, એ ચોઘડિયું, એ તમારી માટે પરમ પવિત્ર. કારણ કે તમને સુખ સદગતિ દેવરાઈ જશે. તો એટલા માટે મોસ્ટ ફોર્ચ્યુનેટ ઇન ધ યુનિવર્સ, આખા વિશ્વની ત્રિભુવનની અંદર સૌથી સૌભાગ્યશાળી પર્સન છે જેને કૃષ્ણના ભક્તની હારે મિત્રતા છે. કૃષ્ણ ભક્ત જગતનો ઉદ્ધાર કરી શકશે. અને તમે કહેશો કે પ્રભુજી તમે તો એમ જ કહો ને, કારણ કે તમે કૃષ્ણના ભક્ત. હું નથી કહેતો આ, આ વાત ભાગવતની અંદર કૈલાસના અધિપતિ ભગવાન શંકર કહે છે. અને એ પ્રસંગનો થોડોક આસ્વાદન તમને આજ કરાવું છું. આજે હું કહું છું કે પરમ સૌભાગ્યશાળી વિષ્ણુનો વૈષ્ણવ ભક્ત છે અને એની હારે જેની મિત્રતા અથવા સંબંધ છે, અને એ સંબંધના કારણે એને કથા ને કીર્તન કૃષ્ણના રામના મળે છે, તો એ ત્રિભુવનમાં સૌથી સૌભાગ્યશાળી આ ભગવાન શંકર કહે છે. અને પોતે એની હાટુ થઈને તરસે છે. સતીને કીધું રામાયણમાં તું શું કરે છે? કે હું કરું, રહોડો નથી ડ્રોઈંગ રૂમ, કારણ કે શિવજીને કાંઈ નહોતું. એક ઓટલા ઉપર વ્રટ વૃક્ષની એટે કૈલાસમાં બેહે, શિવજીએ કઈ બનાવ્યું નથી ઘર બાર એની માટે, તો કોઈ કામ તો છે નહીં. અને દેવી તો અન્નપૂર્ણ, એને તો એની શક્તિથી બધું થઈ જાય, એને કઈ કામ તો કરવું પડે નહીં, તો વિચાર કરે ને થઈ જાય. કાકે હું કરતા કાંઈ નહીં, તો કે બેસ ગાડી. શિવજીની ગાડી ખબર છે ને તમને બધાને? ઓકે, બે સિંગડા છે બહુ મોટા નંદીશ્વર. હાલ ક્યાં રામ કથા સાંભળવા, ટાઈમ વેસ્ટ ન કરાય. ઠેઠ ક્યાંય ના ક્યાંય કૈલાસ થી કરોડો કિલોમીટર આઘો થાય પર્વત, જ્યાં કુંભજ ઋષિ રહેતા, ન્યાય ક્યાં રામ કથા સાંભળવા બોલો. હવે શિવજી રામ કથા ન જ જાણતા પેલા દી ગયો. રામ રામ વચ્ચે શિવ થી વધારે કોણ જાણે? ત્રિકાળ અગ્ન છે ભગવાન શિવ. તોય તે દાઢીવાળા આગળ સાંભળવા ગયા ઠેઠ. એ આપણને શીખવાડવા, શિવજીના ભક્તોને શીખવાડવા કે રામ અને કૃષ્ણની કથા થતી હોય ને ગાડી નો હોય હાલી જાય, પડખે હોય તો એનો આવે, બોલો પડખે હોય તો કેવા ભગત કહેવાય આપણે. અમારા ભક્ત એક ગીતા વેચતા હતા, હમણાં ગીતા મેરે તો ના લે, ગીતા ઘરે ઘરે જઈને ભાઈ લ્યો, ના ના એમ ફલાણા ધર્મ વાળા છે, એમ ફલાણા વાળા છે, તમે તમે ગીતા વાળા તો છો, તાકે હા પણ અમારી ગીતા ને એટલે તમારી ગીતા એટલે કઈ, આમાં કઈ દસ પ્રકારની ગીતા છે અમારી, તમારી આ શબ્દ બોલવા વાળા ઉપર આપણે દયા આવે, ઓહો હો, એટલે એના કોઈ બાપુએ ન લખેલી હોય એમ, એને એને મતલબ છે કે ભગવાન આદર તો હોવો જોઈએ ને કમસે કમ. હાલો માની ભાઈ મારી પાસે ગીતા, એ ગીતા મૂળી તમને 30-40 રૂપિયામાં આપે છે, માની લો એટલી તમારું દિલ નથી ને તમારા દુર્ભાગ્ય છે, તો કમસે કમ જે વેચે છે એની પ્રત્યે ઓકે પ્રભુજી ધન્યવાદ, તમે કામ તો ગીતાનું કરે છે ને માણા, આ તો એની સામે તમારા આમ જોયે એનો વધારવા ઉપડ્યા લે, અને એ બહુ સત્સંગી હશે એ બધા શું સમજે છે. આ સીધો વૈષ્ણવ નો અનાદર છે, સીધો ગીતાનો અને ગીતાકાર ભગવાન કૃષ્ણનો, ગમે એના ભગત હશે અને ગમે એના ચેલા હશે, નરક સિવાય બીજું કઈ નહીં ભાડે, કારણ કે સુદર્શન ચક્રધારી છોડશે નહીં. ભગવાન કહે છે કે મારું અપમાન હું માફ કરી દઈશ, મારી ભૂલ માફ કરી દઈશ, પણ મારા ભક્ત ને કોઈ આડી નજરે જોવે તો એને હું હરખો રહેવા નહીં દઉં. કૃષ્ણનો આ પ્રતિજ્ઞા છે કે એના ભક્તની રક્ષા કરવી. વિનાશાય છે દુષ્કૃતામ, એટલે તો એ અવતાર લે છે, અને દુષ્કૃતામ મતલબ શું, શાસ્ત્ર ની વાત નો માને, ભગવાન નો માને, પોતાના મનમાં વે કરે એ દુષ્કૃતામ, બીજું શું, એમ શિંગડા નો હોય. તો ભગવાન શંકર સાંભળવા માટે જાય છે રામ, સતીજી જાય છે, જે સતી આનાથી બધી દેવી દેવી અને જેટલા રૂપ છે એ મૂળ તો શક્તિ એક જ છે ને, હવે એ કથા સાંભળે છે અને શક્તિના ઉપાસકો કે બીજે જ શક્તિ વાપરાશે, અવળે તમો ગુણી વસ્તુ બધી કરે છે, ખાવાનું તમો ગુણી, વિચારે તમો ગુણી, અને એની એના કહેવાતા ધર્મના કાર્યો એ તમો ગુણી, શાંતિ અને પ્રેમથી આનંદ મંગલ કીર્તન હારે એને કોઈ સંબંધ જ નથી, છતાં આને કહેવાય કળિયુગ નો જોર. અધર્મ છે ને ધર્મના કપડા પહેરીને ફરે છે, અને જેના કુકર્મ ભારી છે, જેનો ખરાબ સંગ છે, જેનું દુર્ભાગ્ય છે, જેના પાપ ભારી છે, એ લોકો એવાથી ફસાઈ જાય છે એવા સમાજમાં, અને પછી દુર્ભાગ્ય ઓર વધારે તગડું થાય કે રાઈટ વસ્તુને અપનાવી પણ નથી. એટલા માટે ગીતા અને ભાગવત શ્રીલ પ્રભુપાદજી કહેતા સૂર્ય સમાન છે. આ ભલે 500 વોલ્ટ નો આ ગોળો છે અત્યારે આપણી સામે છે, એ કદાચ 1000 વોલ્ટ નો, પણ એની 1500 વોલ્ટ નો નાખી દો, ક્યાં સુધી એ કેટલા એરિયામાં પ્રકાશ આપશે, વધીને 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 3 કિલોમીટરમાં પછી. પણ કાલ સવારે સૂર્ય ઉગશે ત્યારે એની સામે આને ચાલુ રાખીને જોજો તમે એની હું દશા છે. એ તો ભગવાન સૂર્ય નથી એટલે આની એની વેલ્યુ છે ને, એની આટલા પૂરતી તેને એમ, જેની પાસે ગીતા ભાગવત રૂપી સાચા સૂર્ય નથી ને, એવડે કઈ ફલાણા ફલાણા ફલાણ ટબકડા ગીરીને બેઠા ને આ વાટ પર, એ ક્યારે લાઈટ આવે ને ઉડી જાય. કોને આધારે આપણે બેસવું જોઈએ, કયો ગ્રંથ નો આશ્રય લેવો જોઈએ, સનાતન ગ્રંથ છે ગીતા ને ભાગવત રામાયણ, એને છોડીને બીજું કઈ બોલે બાપુ એ લખેલું, ફલાણા દાદા એ લખી, ફલાણા દેવી એ લખી, હા ભાઈ એને મથો, એ આ બધા વોલ્ટેજ દાના એવા જુગનુઓ છે જેની કોઈ કિંમત નથી ભગવત શાસ્ત્ર સામે, અને એ શાસ્ત્ર પણ ત્યારે વાંચનીય છે જો એ ગીતાના સારને, ભાગવતના સારને, રામાયણના સારને પ્રસ્તુત કરતું હોય તો, એનાથી વિરુદ્ધ કઈ કહેતું હોય તો એ તો પાખંડ છે. નાની પુસ્તક ખોટી એવું નથી, પણ ગીતામાં જે લખ્યું એ વાતને સરળ રીતે સારી રીતે બતાવતી હોય ને, ગીતા તરફ ભગવાન તરફ ભક્તિમાં સનાતન ધર્મમાં પ્રેરિત કરતી હોય તો બેસ્ટ, પણ આ તો એનાથી વિરુદ્ધ. એટલા માટે માનવ સમાજમાં સુખ શાંતિ આનંદ નથી, એટલા માટે ભગવાન શિવ જે ભાગવતમાં બોલ્યા છે અને જે ભાગવત સૂર્યની સમાન માનવને પૂર્ણ પ્રકાશ હૃદયની અંદર પ્રદાન કરે. આ સૂર્યદેવ ઉગે ને તો બહારથી અંજવાળું થાય, પણ અંદર અંધારું છે એનું અજ્ઞાન. તો આ ગીતા ભાગવત પ્રભુપાદજીએ ખોલ્યા શું કામ, પ્રચાર કર્યા, કારણ કે ગીતા ભાગવતનું જ્ઞાનનો પ્રકાશ અંદર સુધી પગી જાય, હૃદયને અંદર અંજવાળા કરે છે, અજ્ઞાનને દૂર કરે છે. બહુ સુંદર પ્રસંગ છે ભાગવત ની અંદર. ચિત્રકેતુ નામના રાજા ની કથા હું થોડોક એકાદ દિવસ કાલે એક જગ્યાએ કીધી હતી. ચિત્રકેતુ મહારાજ પહેલા તો પુત્રમાં આસક્ત હતા, ધનમાં આસક્ત હતા, અને ત્યાર પછી નારદજીની કૃપાથી એને વૈરાગ્ય આવ્યું. ધનમાંથી, સ્ત્રીમાંથી, પુત્રમાંથી મોહ ઓછો થઈ ગયો. સંતોની કૃપાથી સંસારમાંથી રસ ઓછો થયો. એને સત્ય સમજાણું કે આ ઘડીકના છે, આ સંસાર છે ને, અહીંયા સુખ નથી. તમને ખબર છે પ્રભુપાજીને પૂછતા કે આ સંસારની અંદર સુખી કોણ? તો પ્રભુપાજી કહેતા જે એમ સમજે કે અહીંયા સુખ નથી એ માણસ સુખી. કારણ કે આ દુઃખાલય છે, અહીંયા કોઈ પણ વસ્તુ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નશ્વર છે, ચાહે વ્યક્તિ હોય કે વસ્તુ, એ ઘડીકની છે અને દુઃખ દેવા વાળી જ છે. આ વાતને જે સમજી ગયો એ માણા અહીં સુખી રહીએ કે નહીં તો નહીં રહીએ કે, કારણ કે એ વસ્તુ ઘડીકની જાય ત્યારે એને દુઃખ થાય. પણ જે સમજે છે કે આ ઘડીકની છે એટલે આમાં મારે કોઈ સંબંધ આસક્તિ, તો એને સુખી થઈ જશે. આ સંસાર પ વર્ગ છે. શું છે તમને ખબર છે? વર્ગો આવે બધા, તમે થોડુંક અભ્યાસ વ્યાકરણ નું કર્યું હોય ને, પ વર્ગમાં આવે પ ફ બ ભ મ. પ શબ્દ નો સંતો કરે કેવલ પરિશ્રમ, અહીંયા કેવલ તૂટવાનું જ છે બસ. બધા પરિશ્રમ કરે છે પોતપોતાની શક્તિ બુદ્ધિ પ્રમાણે, અને પરિશ્રમ કરતા કરતા એટલા પરિશ્રમ કે ફીણ આવી જાય ફેણ, અને પછી પરિશ્રમ કરીને ફીણ આવી જાય તો મળે હું બંધન બ, અને પછી ભય, અને મ એટલે મરી જવું, છેલ્લે મરી જાય. પરિશ્રમ કર્યો ફીણ આવી ગયા, નગર બગબગ કર્યું એટલે બંધન લાગ્યું, અને છેલ્લે બધાથી ભય, કાળથી ભય, બાજુવાળાથી ભય, સરકારથી ભય, બધે રહે ને, રૂપિયાનો ભય જાય, ધનનો ભય જાય, છોકરાનો કઈક ને કઈક ભય. કોઈ માણસ અહીંયા નિર્ભય નથી ટેન્શન વગેરેનો. કોઈ એક વ્યક્તિ તો બતાવો જેને ટેન્શન નો હોય, ચિંતાથી ભર્યા છે બધા, અને છેલ્લે શું થાય? મૃત્યુ, મરી જાય. તો આવા દુઃખમય જગતની અંદર એકમાત્ર જે સુખની કિરણ જે છે, આનંદની વૃદ્ધિ કરાવે, એ છે સત્સંગ ને ભક્તિ ને ભગવાન. અને એની અરે કોઈ કનેક્શન નથી, તો એનું ક્યારે ઉદ્ધાર થશે? આ સમજવા વાળા વ્યક્તિ સંત જયારે સમજાવે ત્યારે સમજાય. નારદજી એ સમજાવ્યું એટલે ચિત્રકેતુ ને પૂર્ણ જ્ઞાન થયું. એને કીધું પ્રભુ, હે ગુરુજી, મારો ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય બતાવો. તરત નારદજી એ મંત્ર આપ્યો. જો ગુરુની શરણમાં માણા મુક્તિ માંગવા હાટું જાય, અત્યારે તો આપણે હલવા હાટું જાય, ગુરુદેવ એક ગાડી છે પણ તમે આશીર્વાદ આપો બે ત્રણ થઈ જાય, પછી ગાડી તો લાડી કે એક છે પણ હવે એનું કઈક કરો, બધું બે ત્રણ આગળ આવે. તો સંસારની વસ્તુ જે ગુરુઓ દે છે એ ગુરુઓ છે જ ને પેલા, કારણ કે એને ઓર હલવાડે છે કર્મ બંધનમાં, ઓર દુખી કરશે. દુઃખમાંથી મન ઉપર આવે એવું શાંત થઈ માટે મંત્ર આપશે, અને મંત્ર કયો દેવો જોઈ? વેદોમાં લખ્યો હોય અને ભગવાનનો, આ તો એનો ઘરનો ચાલુ કરે ગુરુ મંત્ર, એનો કઈ કહેવાય, એની શું વેલ્યુ છે? માણસ છે, હાડ માસ નું પિંજરું છે, જેમાં લોહી પરુ સિવાય બીજું કઈ નથી, ગંદકી સિવાય, અને એ પોતાનો મંત્ર આપે ભગવાનના મંત્રો છોડીને. તો લેવા વાળાની મૂર્ખતા છે કે કોનો લે, ભગવાનનું નામ છોડીને, વેદોના મંત્ર છોડીને કોઈ ઘરના બનાવેલા કોઈ ગુરુઓ દેતા હોય તો બુદ્ધિમાન શિષ્ય સમજવું જોઈએ કે કેટલો આપણે અરે ચીટિંગ કરે છે, પરંપરાથી વિરુદ્ધ આપે છે તમને. પણ નારદજી જેવા ગુરુઓ છેતરવા નથી બેઠા. એને સીધો ઓમ નમો ભગવતે દ્વાદશ અક્ષર મંત્ર આપ્યો ચિત્રકેતુ, અને કીધું મંત્ર જપ. જો ગુરુ કર્યા પછી તો ભક્તિ હાચી ચાલુ થાય. અને આપણે શું સમજવી છે? ગુરુ કર્યા એટલે પૂરું, હવે હવે ગુરુ કરે, આપણી માળા ગુરુ કરે. એમ કેવી કે પ્રભુજી માળા કેવું છે? મેં તો ગુરુ કરી, તે ગુરુ કરી લીધા બરોબર છે, પણ ભક્તિ તારે કરવી પડે કે ગુરુ કરે તારે? બધા ચેલાની ગુરુ નવરત ન રહે. ગુરુ કર્યા પછી ભક્તિ સ્ટાર્ટ થાય, ગુરુની કૃપા મળે, ગુરુ દ્વારા જ્ઞાન મળે, એટલે આપણી ભક્તિ સુંદર વ્યવસ્થિત સંસારમાં રહેતા રહેતા હાલે. અને એ માટે ગુરુ જ પાસે જ્ઞાન રહે, ત્યાંના ગુરુઓને જ જ્ઞાન નથી, કારણ કે એ 135 ના આવતા હોય એમાં શું કહેવાનું. એ ધુમાડા કાઢતા હોય ભાગવત રામાયણ અરે કોઈ મતલબ ન હોય, વ્યવહાર ને ટીવી ને સંસાર ને પેપર ઈ જેના મોઢામાં હોય તો આવડ્યો ને એમ નથી થતું કે આને ગુરુ ન કહેવાય, આની વાહે એક બીજા 3 અક્ષર લાગે, એકલા મળો ત્યારે કઈ કયા લાગે. પણ માનવ સમાજ અજ્ઞાનમાં ફરે. નહીં નહીં એ તો આટલા એને છેલા, પણ એ બધા એક છેલા લેવાનું છે, કઈ ક્વોલિટી છે ક્વોન્ટિટી રિજેક્શન કામ દહના ભાવ સંસ્કાર કે જ્ઞાન કે ભક્તિ થી એક છે, કારણ કે હોય તો આવે ને ઓલા છેતરે નહીં સાચા ગુરુ નો છેટી. નારદજી સીધો હમણાં મને કીધું મંત્ર જપ ગુરુ આજ્ઞા, અમારે હરે કૃષ્ણ સંસ્થામાં દીક્ષા લેનાર વ્યક્તિને 16 માળા રોજ કરવી પડે, અને 6-7 મહિનાથી વરતી કરતા હોય કોઈ સિનિયર વૈષ્ણવ એની ઓથોરિટી લે પછી એને દીક્ષા મળે. અને અત્યારે તો ગલિયન ગલિયન ગુરુ ફિરે, ગુરુ મફતમાં મળે છે કે આવો ચેલા બનો ચેલા, કારણ કે કઈ કરાવવાનું જ ન હોય ને. અને આવડ્યા ને તેવા સસ્તા ગુરુ જોતા છે જે કાંઈ કે નહીં આપણને, બિંદાસ જીવવા દે મોજ કરવા દે, એ મોજ કરીને હલવાય છે, ઓલા બંધનમાં નાખીને આપણને મુક્ત કરાવે છે. અને તમે જેને મુક્ત સમજો છો એ તો બંધન છે જન્મ મૃત્યુ. નારદજી ના કહેવાથી મંત્ર જાપ કર્યો કે 7 દિવસ અને 7 રાત આ ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્ર નો તો જપ કરીશ તો સાક્ષાત ભગવાન ચતુર્ભુજ શંખ ચક્ર ગદાધારી જેનું શરીર છે નિર્મલ કોમલ સચિદાનંદ, એ ભગવાન શંકરષણ ના દર્શન થશે, જે શંકરષણ ની પૂજા ભગવાન શંકર કરે છે. નારદજી એ કીધું અને ગુરુ ની વાતમાં દ્રઢ વિશ્વાસ, આપણી ગોડે નહીં ગુરુ ને માનવી, ગુરુ ની વાત એ કઈ ન માને એ કઈ નહી, તરત જ માળા પકડી અને બેહી ગયા. 7 થી 7 રાત ખાજા પીજા વગેરે અખંડ માળા કરી અને ગુરુના વચનો માં વિશ્વાસ હતો. શબરીને જેમ હતો એમ કે રામ આવશે, આપણી ઘોડા આપણે માળા આપી બીજે દઈએ હજી કઈ થતું નહીં, જાણતા નહીં એમ થઈ જાય. તારા જન્મ જન્મ ના કેટલા ભીરા છે. 7 દિવસમાં ભગવાન શંકરષણ ના દર્શન થયા અને શંકરષણ ના દર્શન થવાથી એ જે ચિત્રકેતુ રાજા હતા એની બુદ્ધિ પર, કારણ કે ભગવાન ના દર્શન કરે એ તો પરમ પવિત્ર ચિન્હમય થઈ જ જાય ને, પવિત્ર દર્શન થવાથી ચિત્રકેતુ મહારાજ વિદ્યાધર બની ગયા, એકદમ ચમચમ ચમચમનું શરીર ચમકવા માંડ્યું, તેજ બળ બુદ્ધિ બધું વધી ગયું એનામાં, એને અનુભવ કર્યો. અને ભગવાને એની ઉપર આશીર્વાદ ની વર્ષા કરી અને દંડવત ભગવાનને જોઈને દંડવત પ્રણામ કર્યા ચિત્રકેતુ મહારાજ. અને ભગવાને એને સુંદર વચનોથી આશીર્વાદ આપી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. તો જેવા અંતર ધ્યાન થઈ ગયા તો ચિત્ર જેતો મહારાજે પાછા દંડવત કર્યા. આ નિયમ છે, મંદિરના પડદા ખુલે ને ભગવાનના તો એ દંડવત કરાય અને બંધ થતા હોય ત્યારે દંડવત કરાય, આ વૈષ્ણવ વિધિ છે. અને ભગવાન તો અંતર ધ્યાન થઈ ગયા પછી ચિત્રકેતુ રાજા જે છે એ હવે ચિત્રકેતુ સામાન્ય નહોતા રહ્યા, વિદ્યાધર થઈ ગયા હતા. એક અદભુત દિવ્ય વિમાન એમની મનસિક કલ્પનાથી પ્રગટ થયું જેમાં કરોડો સ્ત્રીઓ અને અનંત આનંદની સુખ સુવિધાને સામગ્રી હતી. અને ચિત્રકેતુ મહારાજ વિમાનમાં સવાર થયા બેઠા અને ભગવાનનું નામનું કૃષ્ણના રામના નામનું કીર્તન કરતા કરતા એ વિમાન આકાશ માર્ગે ઉડવા માંડ્યું. સુખદેવ ગોસ્વામી મહારાજ પરીક્ષિતના પ્રસંગ સંભળાવે છે. અને એ વિમાન ક્યાં જતું હતું, મનની ગતિથી વિમાન આવતું હતું, મનમાં વિચાર કરે કે અહીંયા તો ત્યાં પહોંચી જતું વિધાઉટ કોઈ પેટ્રોલ, અને એની ઈચ્છાથી વિમાન મોટું થાય નાનું થાય. હવે તમે કહેવાય ત્યારે કે વિજ્ઞાન આગળ આવા વિમાન છે, જેવો વેદના વિમાનોની ચર્ચા પુષ્પ વિમાન ભગવાન રામનું, વિજ્ઞાન હજી બહુ વાહે છે એમાંથી કઈક ગોતી એક્યું છે, ભેદથી વિજ્ઞાન બહુ પાછળ. ક્યારે એવું નથી કે પુષ્પ વિમાન ને ઇન્દ્રનું વિમાન ભટકાય છે, એમાં દુર્ઘટના થાય છે કે પેટ્રોલ ખૂટી ગયું, એ બધું અહીંયા થાય વૈજ્ઞાનિકોમાં. અદભુત વિમાન, આવું વિમાન કરદમ મુનિ પણ બનાવશે ભાવનગરમાં, તો એ કથામાં આવશે ગુરુવારના પ્રસંગમાં, એમની દેવહૂતિ પત્નીને પ્રસન્ન કરવા એ પણ એક અદભુત વિમાન બનાવશે. તો દેવતાઓ પાસે પણ પોતપોતાના વિમાન જે સુવિધા બહુ હાયર છે, અદભુત વિમાન જેમાં સુખ સુવિધાની સંપૂર્ણ સામગ્રી, છતાં વિદ્યાધર મહારાજ એનો ધર્મ નહોતા ભૂલ્યા, કરતા હતા હું કીર્તન. આપણી પાસે થોડું ગાયું ત્યાં તો આપણે હવે ઝાયલા નહીં પકડ્યા નહીં, થોડુંક ધન સુવિધા મળે તો ક્યાં ભાઈ માનો, પણ જો આજે અદભુત વિમાન ના અધિપતિ છે છતાં, અને વિમાન મેંડ્યું ફરવા સ્વર્ગ લોકમાં, બધા લોકમાં, કુબેર ની નગરી છે અલકાપુરી ત્યાં ગયા, ઇન્દ્ર ની નગરી છે અમરાવતી ત્યાં ગયા, નંદન કાનન વન, સુમેરુ સોનાનો પર્વત, બધે આખા વિશ્વમાં અનેક વસ્તુઓ છે. આ બોર્ડ તળાવમાં નો થયું, ભાવનગરમાં આવ્યા, આવી જગ્યામાં એનું કોઈ સ્કોપ ચાન્સ નથી. એકદમ દેવતાઓના પ્લાનેટ જે બધા છે ત્યાં જતા હતા, અને ફરતા 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 એ વિમાન કૈલાસમાં પહોંચ્યું, જેમાં ચિત્રકેતુ રાજા આનંદ થી ઉભા છે અનેક સ્ત્રીઓ સાથે, અને સ્ત્રીઓ ભક્તા બધી કીર્તન, કોઈ વાજિંત્ર વગાડે, કોઈ ગાન કલામાં કૌશલ, બધી વિદ્યાધર ની સ્ત્રીઓ. તમે ટીવીમાં જોયું છે ક્યારેક દેવતાઓની સિરિયલ આવતી હોય ત્યારે, કે આકાશ ની અંદર અપ્સરાઓ નૃત્ય કરવા માંડે, વાજિંત્ર વાગવા માંડે, આ બધા વિદ્યાધર. આ એક જાતિ છે દેવતાઓની, જે ગાવામાં બહુ એક્સપર્ટ હોય, ગંધર્વ જેને કહેવાય ને, વિદ્યાધરો ગંધર્વ, એના અધિપતિ, એના રાજા બની ગયા હતા વિદ્યાધર. કોણ? ચિત્રકેતુ રાજા. અને કૈલાસમાં આવીને વિમાન ઉભું રહ્યું તો કૈલાસમાં એને અદભુત દ્રશ્ય જોયું. શું જોયું? ભગવાન શંકર સતીને, પાર્વતીજીને ખોળામાં બેસાડી અને ભાગવતની કથા કરતા, અને નારદ સનકાદિક જેવા મોટા મોટા વૈરાગી બ્રહ્મચારી સંતો બેહીને સાંભળતા. ભગવાન આ રોજ નો ક્રમ હતો. શિવજી તમે વાંચો ભાગવત ને રામાયણ, ભગવાન શંકર કૈલાસમાં બીજો કોઈ બિઝનેસ નથી કરતા રામકૃષ્ણની કથા ને કીર્તન સિવાય. હજાર જગ્યાએ આ વાત લખી છે, ભગવાન શંકર કેવલ રામકૃષ્ણ કથા કા કરે છે, અને કોઈ કહેવા, કોઈ સાંભળવાળો ન હોય તો એ બીજે જઈને સાંભળે છે અને કથા કરતા હતા. અને પાર્વતીજી ખોળામાં હતા. આ ભગવાન શંકર કામને કેટલો જીતી લીધો છે એ બતાવતા હતા, કે અપ્સરાથી પણ કોટી ગુણા શ્રેષ્ઠ સાક્ષાત પાર્વતી જેવું સુંદર સ્વરૂપ, છતાં ભગવાન શિવને એને કોઈ લેવા દેવા નહીં, કથામાં કોઈ તકલીફ નહીં. કામને જીતી લીધો, અને કામને તો બાળી દીધો હતો ભગવાને, ત્રિનેત્ર ખોલી. તમને ખબર છે કથા? શંકર ભગવાને કામને તો બાળી, તો આ ભગવાનની ગુરુતા હતી કે એ કરી એ કે કથા સ્ત્રીને ખોળામાં બેન, કામ એનું કઈ બગાડી ન કે ભગવાન. પણ એ વિદ્યાધર ચિત્રકેતુ ઉપરથી જોયું, આ બધા સંતો બેઠા હતા, કથા ચાલુ હતી, ચિત્રકેતુ મહારાજ જોરથી વિદ્યાધર બન્યા હતા એ હસ્યા, હસવા માંડ્યા. બહુ સુંદર કથા છે, લક્ષમ વર્ષ લક્ષાણા. તમે કહેશો કૈલાસમાં ક્યારે પહોંચ્યા? લાખો વર્ષો સુધી વિમાનમાં ફરતા રહ્યા, અને એનું ઇન્દ્રિય બળ એટલે કે એની આંખની જોવાની શક્તિ, કાનની સાંભળવાની શક્તિ, નવ યૌવન. કારણ કે જે કૃષ્ણના, રામના, વિષ્ણુના દર્શન કરી લે ને, એનું શરીર પણ દિવ્ય થઈ જાય. એવું ન તો કે લાખ વર્ષ ફેર્યા એટલે ગઢા થઈ ગયા છે, નહીં નહીં, ભગવાનની આશીર્વાદના કૃપાએ લાખો વર્ષો સુધી ઇન્દ્રિયોનું બળ એમના મજબૂત. એમ તો યૌવન નહોતા, ગઢા નથી વિદ્યાધર, લાખો વર્ષો થઈ ગયા બધે ફરતા ફરતા છેલ્લે કૈલાસમાં આવ્યા, અને જોઈને દાંત કાઢતા કીધું, કીધું દેશ લોક ગુરુ સાક્ષાત, એ કે જોવો જોવો આખી દુનિયાના ગુરુ થઈને બેઠા છે ભગવાન ભોળાનાથ શંકર. પણ એને એટલી ખબર નથી કે કથા કરતા કરતા એ ઘરવાળાને થોડાક આઘા બેહારાય હશા. પણ ભગવાન શિવ પ્રત્યે ચિત્રકૂતુ મહારાજના અપવચનો નીકળ્યા, ઉપર હતા ને, ઉપર જે માણા જાય ને, આ દશા થાય થોડી. પણ શું કામ આવું થયું? કારણ કે ભગવાન શંકર પણ શંકરશણ ની પૂજા કરે, ચિત્રકેતુ મહારાજને પણ ના મંત્ર જપવાથી કોના દર્શન થયા હતા? શંકરશણના. ભગવાન વિષ્ણુનું એક રૂપ છે શંકર, વાસુદેવ પ્રદ્યુમ્ન શંકરશણ અનિરુદ્ધ હે ને, તો એ શંકરશણ રૂપના બે ઉપાસક છે, ભગવાન શંકર હતા ને ચિત્રકેતુ, અને એ બે પૂજામાં એક દી મંદિરે હારે થઈ ગયેલા, તો એ બે માં મિત્રતા હતી. પણ એની એ વાતની કથા સતીને ખબર કે આ માણા જે છે એ મારા ઘરવાળાના મિત્ર છે, એની સતીને ખબર નહોતી. અને આ જે છે ચિત્રકેતુ, મિત્રતામાં તો મજાક કરે ને, મજાક કરી, યદ્યપિ અનુક અયોગ્ય હતી, આ સમય નતો મજાક કરવાનો, કારણ કે સમાજ બેઠો હતો ઋષિઓનો, પણ છતાં બોલ્યા કે જુઓ આ ગુરુ થઈને બેઠા છે. ભગવાનને શંકરને ભાગવતમાં વૈષ્ણવના ગુરુ કીધા, વૈષ્ણવા નામ યથા શંભુ, વૈષ્ણવો શિવજીની કૃપાથી આગળ હાલે છે રામ અને કૃષ્ણની ભક્તિમાં, તો ગુરુ છે. અને ગુરુ થઈને કે આવું શીખવેલું ઘરવાળાને ખોળામાં બેસીને કથા કરવાનું. આમ તો જટા ધારણ કરીને બેઠા દેખાડે છે કે બહુ મોટો વૈરાગી છું, જેવો દક્ષ જે રીતે વચનો કીધા હતા ને ભગવાન શંકર, પણ એ બે માં અંતર હતું. કારણ કે દક્ષ તો શિવ પ્રત્યે દ્વેષ રાખતા હતા અને એને નીચા પાડવા માંગતા હતા, જયારે વિદ્યાધર શિવજીના મિત્ર હતા અને એ શિવજીના ગુણ ગાતા હતા, પણ કટાક્ષમાં. કઈ રીતે? એ જ દેખાડવા માંગતા હતા કે આને કહેવાય ગુરુ, કે સ્ત્રી બાજુમાં છે તો એને એની કોઈ અસર નથી. એનું મન જોવો, એની વૃત્તિ જોવો, કેટલી પવિત્ર અને સત્ગુણી છે. પણ બોલવાની સ્ટાઇલ એવી હતી કે બીજાને એમ લાગે કે આ અપમાન કરે છે શંકર. અને શિવજી તો મંદ મંદ મુસ્કાતા હતા એને જોઈને, કારણ કે એને જો સમજતા એનો મિત્ર છે અને આ ભલે બોલતો. અને ભગવાન શંકર કાંઈ ન બોલ્યા, તો કાંઈ ન બોલ્યા તો સભામાં બેઠેલા નારદજી અને શંકરદીપ મુનિ ઈ કાંઈ ન બોલ્યા. કારણ કે મહાન માણસ કોઈ ન બોલે ને તો વાહે વાહે વાળાને ડાયું ન થવાય. આ તો તમારે રહી ન કે ધુરિયા હોય ને. ભગવાન શંકર બિલકુલ શાંત ની મૂર્તિ હતા. આમ થાય કોણ શિવ છે, શાંત છે, તો એના ઋષિ મુનિઓ પણ એને ફોલો કર્યો, એ શાંત રહી ગયા. પણ આ વાહલા ભાગથી એ કે તું આ શું કહે છે, પાર્વતીજી થી રહેવાનું? શિવ ની મહિમા જાણતા કોણ આવ્યો, કોણ અહીંયા કૈલાસમાં ને એન્ટ્રી કોને આપી પહેલા પ્રથમ? જે મારા પતિને મારી સામે મજાક કરે છે, કે છે મને શિખામણ દેવા આવે છે, અમારા પતિને કે આમ કથા ન કરે. આ બધા અહીંયા રોજ સાંભળવા આવે છે. કોઈ થી કોઈએ કીધું નહીં પાર્વતી થોડાક બાજુ બેસારો એવું નારાજી રોજ આવતા. પણ શંકર ભગવાન રોજ ખોળા બેન કથા કરાવતા. પણ શંકરજી ક્યારેય કોઈએ કીધું નહીં. એકે ઋષિ શંકર ભગવાનને પાર્વતીને પ્રણામ કરીને કથા સાંભળવા બેસી જતા, ભગવાન શિવ તરત ભાગવત ચાલુ કરતા. એ ભાગવત કરતા હોય, બીજું કઈ નું કરતા, ફલાણું પુરાણ ને ફલાણું ફલાણું. અત્યારે કળયુગમાં બહુ બધું નીકળ્યું છે, જે ભાવે તમારે કયું કરવું છે. વક્તા સામે પૂછે ઓલા કે અમારે આ કરવું છે, તો કે આટલા થશે, એટલા નથી આટલા, તો આમાં આટલું આ પુરાણ થશે. નથી હાલતું થવાય કે જે વેચવા બેઠા હોય. જગત નું કલ્યાણ કરવું હોય તો ભાગવત સમર્થ મરેલાને પણ ભાગવત સદગતિ આપે છે. બીજા પુરાણ ની જરૂર ક્યાં છે? ભાગવતમાં સ્વયં વેદવ્યાસે કીધું કે બધા પુરાણોનો રાજા આ છે, અને આને કરવાથી 18 પુરાણ વાંચવાનું ફળ મળી જાય છે. પણ એ ભાગવત સમજ્યા નથી જે વક્તા, એ શું જનતાને શીખવાય. અને બહુ અંતિમ સુંદર વાત, પાર્વતીજી ક્રોધમાં આવીને વચનો બોલ્યા કે તું શંકરને આમ કહેવા વાળો કોણ, જે શંકરની પૂજા શનકાદિક ને નારદ ને બધા દેવી દેવતા કરે છે, અને તું એ શંકર ને આવા વચનો કહે છે? તને આ વિદ્યાધર ને આ વિમાન ને આ પદ ને આપ્યું કોણ? તું આને લાયક નથી, જા તું રાક્ષસ થઈ જાય. પાર્વતી એ ક્રોધમાં શાપ આપી દીધો ચિત્રકેતુ મહારાજ. અને એ શાપ જે મળ્યો તો વિદ્યાધર ના શરીરમાં ચિત્રકેતુ બોલતા બેન થઈ ગયા, હસતા બેન થઈ ગયા. સીધું વિમાન ને લઈને નીચે ઉતાર્યું, શંકર ભગવાન અને પાર્વતીને દંડવત પ્રણામ કર્યા ચિત્રકેતુ મહારાજે, અને કીધું કે હે દેવી માં, મેં શંકર ભગવાનનો કોઈ અપમાન કે અપરાધ નથી કર્યો, મેં એના ગુણ જ ગાયા છે, પણ તમને એનો અવળું લાગ્યું એટલા માટે તેને શ્રાપ આપી દીધો. પણ કાંઈ વાંધો નહીં, હું ભગવાન કૃષ્ણની ઈચ્છા સમજુ છું. આજ તમે મહાન છો, તમે શ્રાપ આપ્યો એમાં પણ મારું મંગળ જ હશે. મારે મેં કંઈક એવા કર્મો કર્યા છે કે મને આ મળ્યો, મને કોઈ વાંધો નથી, અને છતાં હું ક્ષમા, મેં કોઈ અપરાધ કર્યો જ નથી, કારણ કે મેં શિવજીના ગુણ ગાયા, પણ મારી કહેવાની સ્ટાઇલ તમે સમજ્યા નહીં, પણ છતાં મને કોઈ વાંધો નથી અને હું તમને ક્ષમા માંગુ છું, એમ કરીને પુનઃ દંડવત કર્યા. કોને? ચિત્રકેતુ. સભા આખી બેઠી છે ચૂપ, ભગવાન શંકર પણ હજી કાંઈ બોલતા નથી, ચૂપ બેઠા. અને એ પ્રણામ કરી અને ચિત્રકેતુ મહારાજ પાછા વિમાનમાં ચડી અને વૈયા ગયા કીર્તન કરતા કરતા. પછી ભગવાન શંકર લીધા, તું પણ સાયની મિની કોને તને ડાહે કે? પાર્વતી કે પણ તમે મને શું કહો છો? આ બધા બેઠા રહો એવું ને ઘાયલા કડે અંદર અંદર ક્યાં જાય? ઘર જ નહોતું, ક્યાં અંદર રૂમમાં ક્યાં લઈ જાય? ભગવાન શંકર નું બધું બહાર જ હોય છે જે કઈ, કારણ કે એને કઈ છેતરાવું, એને જગત ને દેખાડવું છે સત્ય શું છે. ભગવાન શંકરે કીધું, પાર્વતીને વૈઢ્યા ભગવાન, ચિત્રકેતુ ને કઈ ન કીધું, નહીં ઓલા બેઠા છે એને કઈ, અને તું તને બોલવાનું કીધું કોઈને? હકીકત આ અત્યારે કળયુગમાં વધી ગયું છે, તમારો ભાઈ બોલે પેલા, આ તો તમારો આખો ઇતિહાસ એનો જ, તમને પડી કીધું વારો ન આવવા દે. આ શક્તિ માને થોડું શાંત થવાની જરૂર છે કળયુગમાં. કમ સે કમ મર્યાદા જોવી જોઈએ કે જયારે કોઈ સમાજ ઉભો છે તો એમાં પતિ નું મર્યાદા રહે. એને એમ કે હું હોશિયાર હોશિયાર નથી, એટલા જ બુદ્ધિહીન છે તો જ આવું વાણી વર્તન નીકળે. યદ્યપિ ના હોય, રાઈટ હોય, પતિ ક્યારેક રોંગ હોય, પણ શૈલી સમાજ જોવો જોઈએ, સ્થાન જોવું જોઈએ અને બોલવાની શૈલી પણ જોવી જોઈએ ને, ટોન નહીં. બહુ સુંદર શિક્ષા આ બધી ભાગવત કથા થાય ત્યારે એક એક પ્રસંગને વિસ્તારથી સમજાવી શકાય. મારે તમારી સામે આ કથાના પવિત્ર કથાના દ્વારા જે શિવજીના વાક્યનો મેસેજ છે એ જ પોગાડવો છે. ભગવાન શંકરે કીધું કે દેવી પાર્વતી તને ખબર નથી કોણ હતો, ગમે હોય કે ગમે હોય નહીં, એ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો અને ભગવાન વિષ્ણુના ભક્તની શક્તિ તને ખબર ને, તું શ્રાપ દીધો ને એ ધારે ને તો તને હામો શ્રાપ દે ને તું ટળી હોય જ જા, પણ છતાં એને કઈ કીધું, માથે ચડાવી અને પોતાની ભૂલ માની ગયો. એને અપમાન મારું કર્યું નથી, મારો મિત્ર છે, એને મારા ગુણ ગાયા, પણ તારી બુદ્ધિમાં બેઠો નહીં તો એ તારા દુર્ભાગ્ય છે, શ્રાપ દેવાનું તને કોણે કીધું. પણ એ વખતે ભગવાન શંકરે કેવલ વિષ્ણુના ભક્તોની મહિમા ગાય કે આને કહેવાય વૈષ્ણવ, કે એનામાં શક્તિ હતી, એની એવી કોઈ ભૂલ પણ નહોતી, છતાં પણ એને ભૂલ માથે ચડાવી, શ્રાપને સ્વીકાર કરી અને નમ્રતાથી પગે લાગીને ઉઈ આવી ગયા, બાંધવાનો બેઠા. આ વૈષ્ણવના લક્ષણ છે, માથે ચડે. એટલા માટે હે પાર્વતી, હું વૈષ્ણવને હૃદયમાં રાખું છું અને વૈષ્ણવને મારા ગુરુ માની અને પૂજું છું. ભગવાન શંકર કહે, વૈષ્ણવથી પ્રિય મને કોઈ નથી, જે વિષ્ણુની ભક્તિ કરે એ જ મારો સાચો ભગત છે. ભગવાન શંકર બોલ્યા બાદ મને મારા ભક્તો કરતા વિષ્ણુના ભક્તો, કારણ કે હું પોતે વિષ્ણુનો ભક્ત છું. ભગવાન શંકર કહે, છું દુનિયાનો ભગવાન પણ છતાં હું મનથી વિષ્ણુનો ભક્ત માનું છું, ગુરુ માનું છું વૈષ્ણવને. એટલા માટે પાર્વતી ત્યાં ખોટું કામ કર્યું છે, પણ તે ભલે જે કર્યું પણ એ ધન્ય છે ચિત્રકેતુને, કે એની શક્તિ હોવા છતાં તને કાંઈ કીધું નહીં, શ્રાપ આપ્યો નહીં અને તારો શ્રાપ માથે ચડાવીને પગે લાગીને વિલે. બહુ ભગવાન શિવે વૈષ્ણવના ગુણ ગાયા છે. તો આ વાત ઉપરથી આપણને એક સુંદર મેસેજ મળે છે કે બધા સદગુણ, નમ્રતા, જ્ઞાન, ભક્તિ આપણામાં ત્યારે જ આવશે. અને શંકર ભગવાન કે દેવી દેવતા, ગુરુ, હાચા નારદ વ્યાસ જેવા આપણી ઉપર ત્યારે જ પ્રસન્ન થશે જયારે આપણે વિષ્ણુના, કૃષ્ણના ભક્ત બનીશું, વૈષ્ણવ બનીશું ત્યારે. નહીં તો વૈષ્ણવ નહીં બનો, ગમે એને પૂજો, બુદ્ધિ શુદ્ધ નહીં થાય, ગમે ને આ બાપશન છેલ્લે દુર્ગતિ. ભગવાન શંકર કહે છે કે દેવી, ભગવાન વિષ્ણુના ભક્તો આને કહેવાય સાચો વૈષ્ણવ, કે સહન કરે, સહનશીલ હોય, છતાં બીજા ઉપર પરોપકાર કરે, છતાં મારા વિષ્ણુના કીર્તન ભજનમાં રત રહે. અને હકીકત જો શક્તિ ન હોય તો નેન્ને રાક્ષસ થઈ જવો જોઈએ, પણ થયા નહીં. એના ચિત્રકેતુમાં હજી એટલો પાવર હતો કે ભલે દેવી પાર્વતી કીધું રાક્ષસ થઈ જાય, પણ એ રાક્ષસ ક્યારે થાય, એને જયારે થવું હોય ત્યારે. એવું નહીં કે અત્યારે આપણા નગર ક્યાં શ્રાપ આપે, જ્યાં જેવી નહુસ મહારાજને શ્રાપ આપ્યો અજગર થઈ જાય તો તેને અજગર થઈને પીડ્યા. તો એને કીધું તું રાક્ષસ થઈ જા, દેવીનું વચન વ્યર્થ ન જાય, પાર્વતી પણ શક્તિમાન છે. પણ ચિત્રકેતુનો એટલો પાવર હતો ભક્તિના બળે, વૈષ્ણવતાના બળે, કે રાક્ષસ તો એ કે હું સ્વીકાર કરું છું તમારો શ્રાપ એટલે થાય, પણ એ જયારે મારે થવું હોય ત્યારે વિમાનમાં ચડીને વિહે. એવું નહીં કે નેન્ને રાક્ષસ થઈ જાય, પણ ભગવાન શંકરે બહુ ગુણ ગાયા એના વૈષ્ણવના, કે વૈષ્ણવ સાચો જે છે એ જ મને પ્રિય છે અને દેવી માતાને ભેટ્યા. આની ઉપરથી આપણને એક પ્રેરણા મળે ભક્તો, કે આપણે જીવનની પરિપૂર્ણતા પ્રાપ્ત કરવી હોય તો વૈષ્ણવ બનવું પડશે, અને વૈષ્ણવ બનવાથી કેવલ ભગવાનના જ નહીં બધા દેવી દેવતાના આશીર્વાદ આપણા ઘરે આવી જાય, અને વૈષ્ણવ બનવાથી બધા સદગુણો પણ આપણામાં આવશે. અને એક વૈષ્ણવ જ તે એનો, એના પિતરોનો અને આવનાર ભવિષ્યના બાળકોનો સદગતિ અથવા હિત કે મંગળ કરી શકે. એટલા માટે ગીતા ભાગવતનો સાર છે કે તમે બધા વૈષ્ણવ બનો. અને કયા વૈષ્ણવ? ભાગવતના કીધેલા વૈષ્ણવ, નરસિંહ મહેતાએ કીધા એવા વૈષ્ણવ, ખાલી દેખાડવાના, માળા બહાર રાખવાના, તિલક કરવાના એવા સિમ્બોલ કોરા વૈષ્ણવ નહીં. એને અત્યારે તો ગમે અને માને આ મારા કૃષ્ણનો અવતાર કરીને એની વૈષ્ણવ છે, એમ ન થઈ જાય. વૈષ્ણવ થયા છે નારદજી, વૈષ્ણવ થયા છે વ્યાસજી, વૈષ્ણવ થયા સુખદેવજી, વૈષ્ણવ છે હનુમાનજી મહારાજ. આ બધા એ કર્યું એ કરો, કઈક નવું કઈક પકડીને બેઠા હોત વૈષ્ણવ નથી. સમજાય છે ને વાત? તમે જેમ માનો જેમ કરો એટલે વૈષ્ણવ છો એવું ના સમજો. વૈષ્ણવ કેવલ સુદર્શન ચક્રધારી કૃષ્ણના ઉપાસક ને કહે છે, વિષ્ણુના ભક્તોને વૈષ્ણવ કહે છે. આ વાત શાસ્ત્ર થી સત્ય ને સમજો. એટલા માટે વૈષ્ણવ બનો, અને વૈષ્ણવ નું એક જ લક્ષણ છે, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી. હે ને? અને ભક્તિ એટલે કળિયુગની સર્વોપરી ભક્તિ, ભગવાનનું નામ લેવું. અને જે વ્યક્તિ ભગવાનનું નામ લે એના પાપ પડી જાય, અને ભગવાનની કૃપાથી એને પવિત્ર દિવ્ય બુદ્ધિ અને શક્તિ મળે, જેથી આ સંસારમાં સુખ આનંદ લઈ શકે અને જન્મ મરણ પછી ભગવાનના સનાતન ધામને પામે. આ સરળ વાત છે. એટલા માટે બધું મિલાવીને સાર ન્યા પોગે છે. હરે કૃષ્ણ મહામંત્ર જપો, ગીતા ભાગવત વાંચો, સત્સંગમાં પધારો, અને નામ ભજન કીર્તન કરતા કરતા તમારો વ્યવહાર કર્તવ્ય કરો, તો ભગવાનની કૃપાથી અહીંયા સુખ અને સદગતિ બે તમારા હાથમાં. અને નહીં કરો તો ઠીક, આનો ઉલટો. બુદ્ધિમાન છો, તમારી ચોઈસ. નમ્ર પ્રાર્થના, હરે કૃષ્ણ મહામંત્ર જપવાથી બધી યોગ બળ તપસ્યાનું ફળ મળી જાય છે અને ભગવાન પ્રસન્ન થાય છે. કળિયુગનો આ ધર્મ છે, એટલા માટે આપણે ઠીક 1 કલાક 20 મિનિટ કથા કરી, એની પહેલા કીર્તન કર્યું, અને હજી 5 મિનિટ આ કથા આપણા હૃદયમાં ફિટ રહે, હૃદયમાં સ્થિર રહે, એ માટે ઉભા થઈને હજી 5 મિનિટ કીર્તન કરશું. સંકીર્તન યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ આ જ સર્વોપરી છે, અને આને જ ભજન કહેવાય છે, અને આ કરે એને જ વૈષ્ણવ કહેવાય છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ. પ્રસાદ ની વ્યવસ્થા અમારા ભક્તો કરે ત્યાં સુધી બધા ઉભા થઈને 5 મિનિટ મહાસંકીર્તન કરશું. રાધા કૃષ્ણ ભગવાન કી, સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી મહારાજ, હરે કૃષ્ણ મહામંત્ર કી.
હરે કૃષ્ણ હરે